આપશું.
હા, એટલે આજ 40 પૂરું કરવાનું ને? આજે
આપણે લગભગ 45 મિનિટમાં પૂરું કરીને 5 મિનિટ છેલ્લી ક્વેશ્ચનમાં આપવાનું.
અચ્છા અચ્છા,
થેન્ક યુ.
તો સમય સાજી સ્તુતિ શરૂ કરીએ આપણે. હાજી, બધા સાથે બોલશે તો પણ ચાલશે. સાથે આપણે કરીએ સ્વાધ્યાય પહેલા સમયસાજી સ્તુતિ. સંસારી જીવન ભાવ મરણો તાળવા કરુણા કરી સુધી પ્રભુ વીર જીવન સમય વ્રત શરણે ભજન ભરી
તથાપી કાન ગુરુના વચનો અહંકાય મૂલ્ય ના કદી, તથાપિ ભગવતી માતના અહંકાય મૂલ્ય ના કદી. જય જિનેન્દ્ર.
હવે આપણે લાસ્ટ સમય જે આપણે પૂજ્ય બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાંથી એમની દિનચર્યા વિશે સ્વાધ્યાય ચાલતો હતો, એ જ વિષયને આપણે આજે આગળ વધારશું. એનું પાનું છે 267. 266 ઉપરની દિનચર્યાની આપણે સ્વાધ્યાય ચર્ચા થઈ ગઈ છે, હવે 267 પાના ઉપરનું લેવાનું છે. શરૂ
કરશું.
એમાં ફરીથી આગળ વિનંતી કરે છે કે આ કાળે ધ્યાનની જ્ઞાનની આપની સાધના સર્વોત્કૃષ્ટ છે. ભરત ક્ષેત્રમાં આપ તો આરાધનાની દેવી છો એમ પૂજ્ય ગુરુદેવસિંહના ઉદ્ગારો છે. આપના જ્ઞાન કાર્યક્રમ વિશે હજી વિશેષ પ્રકાશ કરવાની નમ્ર પ્રાર્થના છે. આવી વિનંતી થઈ અને ખરેખર જેમ કીધું એમ સાધના શેની હોય? જ્ઞાનની અને ધ્યાનની. જે સર્વપ્રથમ જ્ઞાનને પ્રાપ્ત કરતો નથી એને ક્યારે ધ્યાન એટલે ચારિત્રનો ભેદી ધ્યાન છે એની સાધના હોઈ શકે જ નહીં. હજી વસ્તુને જે જ્ઞાનમાં લીધી જ નથી તો પછી એમાં એકાગ્રતા સ્થિરતા લીનતારૂપ ધ્યાન ક્યાંથી શરૂ થશે? માટે હંમેશા એ જ્ઞાનની સાથે શ્રદ્ધા સમજી લેવું. જ્ઞાન અને ધ્યાનની એ સાધના કહો, આરાધના કહો, ઉપાસના કહો એ હોય છે, અને એમાં આપણા ગમ્ય ક્ષેત્રમાં પૂજ્ય બેનશી તો એ આરાધનામાં દેવી છે એમ ગુરુદેવસિંહ કહેતા હતા. તો હજી એ આપનો જ્ઞાનનો કાર્યક્રમ પ્રશ્ન શેનો છે? દિનચર્યામાં પણ આપનો જ્ઞાનનો કાર્યક્રમ શું હોય એ વિશે હજી વિશેષ પ્રકાશ કરવાની પ્રાર્થના વિનંતી કરી અને એના ઉત્તર રૂપે પૂજ્ય બેનશી કહે છે, કાર્યક્રમ શું? પહેલો જ પ્રશ્નકારના પ્રશ્ન ઉપર લે છે, કાર્યક્રમ એનો અર્થ શું? એમાં બે શબ્દો છે, કાર્ય અને ક્રમ. ક્રમ શબ્દ ક્યાં લાગુ પડે? એક પછી એક હોય એને ક્રમ. અને અહીંયા ક્રમમાં પણ શું લેવું છે કે એક કાર્ય પૂરું કરી અને બીજું કાર્ય કરવું એનું નામ કાર્યક્રમ હોય છે. આપણે પણ કોઈ ફંક્શન ને એમાં હોય છે એમાં કાર્યક્રમ કરવામાં આવતા હોય તો કાર્યક્રમમાં શું હોય છે? સામાન્યપણે શું હોય છે? એકરૂપતા કે વિવિધતા? મંગલાચરણ હોય, ક્યારેક પછી ભક્તિ હોય, ક્યારેક સંવાદ હોય, જે કઈ જુદું. એમ અહીંયા પૂજ્ય બેનશ્રી સરસ પ્રશ્ન કહે છે સામે કે જ્યાં જ્ઞાનની આરાધના કરવી છે, જ્ઞાનની સાધના ઉપાસના કરવી, એમાં વળી કાર્યક્રમ એટલે એમાં વળી બીજું શું કરવાનું હોય? એક જીવનમાં આપણે એક આના ઉપરથી સમજી લેવાનું છે, જ્ઞાનીને શ્રદ્ધા જ્ઞાન સાધનાની ધારા હોય છે અને ચારિત્રમાં એમને જેટલી એક કસાયના અભાવપૂર્વકની વિતરાકતા પ્રગટ થાય છે એની પણ ધારા જ હોય છે, પણ વિકલ્પો હોય છે એ વિવિધતાના હોય છે. બાકી શ્રદ્ધા જ્ઞાનની તો કાર્યક્રમ નથી હોતો, એની તો નિરંતર એક પ્રવાહ હોય છે, એક ધારા હોય છે. જેમ નદીનો પ્રવાહ વહેતો હોય છે એમાં બદલાવ શું હોય છે કે ક્યારેક પાણી હોય, ક્યારેક પાણી ન હોય, એવું હોય કે નિરંતર એને ધારાનો પ્રવાહ હોય છે?
નિરંતર એમ
જ્ઞાની દિનચર્યામાં નિરંતર જ્ઞાન સાધનાની ધારાનો પ્રવાહ જ વહેતો હોય છે. એમાં એ છોડીને કંઈક બીજું કરવું, પછી બીજા પછી ત્રીજું કરવું, પછી પાછો ધારાનો સાધનાનો જ્ઞાન ધ્યાનનો કરવો, એવું હોઈ શકે જ નહીં. અને એ તો એક સમય પણ શ્રદ્ધાની પણતીએ પોતાના શિકારી નાયક ભાવનું અવલંબન છોડ્યું તો એ સાધક દશા જ નહીં રહે. અને એ ઉપરથી પૂજ્ય બેનશી કહે છે કે આવી જ્ઞાનની શ્રદ્ધાની સાધનામાં વળી કાર્યક્રમ શું કરવો અમારે? આટલા કલાક કરવું, આટલા કલાક ન કરવું, એવું શું હોય? સમ્યક દર્શનની એવું હોય કે જ્યારે પણ 24 કલાકમાંથી અમુક કલાક સમ્યક દર્શન હોય ને પછી વમી જાય ને પાછું થાય, તો જ્યાં એક રૂપ ધારા છે એનો એક સળંગ પ્રવાહ જ વહેતો હોય છે એમાં વળી કાર્યક્રમ શું કરવો? અને એનો સરસ બીજો શબ્દ એમાં લખ્યો છે, આત્માનો કાર્યક્રમ આત્મા. આમ કહીને બીજા જ્ઞાન સાધનાની જ્યાં દોર ચાલુ થઈ છે એમાં હવે બીજો કોઈ હોતું જ નથી એમ ગર્ભિતપણે આપણને કીધું, આત્માનો કાર્યક્રમ આત્મા. આત્માની ધારા એક પ્રણતિમાં અવલંબન, બીજી પ્રણતિમાં એનું જ અવલંબન, ત્રીજી પ્રણતિ પણ એનું જ અવલંબન લે છે. આ રીતે આત્માનો કાર્યક્રમ આત્મા જ હોય છે. શ્રદ્ધાની પ્રણતિ ક્યારેય આત્માને છોડીને કોઈ પર સંયોગ તરફ વિકલ્પમાં એકાકાર થઈ જાય એવું ક્યારેય જ્ઞાનીની સાધનામય જીવનમાં એવું ક્યારેય બનતું નથી. એ સાધના છે એ વિકલ્પની જેમ ચ્યુત થઈને બીજા તરફ ઢળી જાય એવું નથી. વિકલ્પ છે એ વિષય બદલા કરે છે, ઉપયોગ સાધક દશામાં બદલા કરે, પણ શ્રદ્ધા જ્ઞાનની ધારા છે એ પ્રણતિરૂપ ધારા છે, એ તો નિરંતર વહેતી હોય છે. માટે એનો જ અર્થ કર્યો આત્માનો કાર્યક્રમ આત્મા. તેની સાધના રૂપે પ્રણતિ.
શ્રદ્ધાની ધારા તો બરાબર છે, જ્ઞાનની ધારા કઈ રીતે લેવાની? એમાં જ્ઞાન તો ચૂકે,
એમાં જ્ઞાનની ધારામાં જેટલું સમ્યક અતિન્દ્રિયપણું પ્રગટ થયું છે એટલો જ્ઞાનની પ્રણતિ. કોઈ પણ જેને કૃપાળુ દેવે કીધું સર્વ ગુણાસ્તે સંકિત, એટલે જેટલા ગુણોની પ્રણતિ જેટલી સ્વભાવ તરફ અવલંબને નિર્મળ થઈ છે એ બધી જ પ્રણતિ એ સ્વભાવને અવલંબીને નિરંતર પ્રણમતી જ હોય છે. આ તો એક મુખ્યતા એ શ્રદ્ધાની વાત લીધી છે, બાકી તો જેટલી પ્રણતિ શુદ્ધતા રૂપે પરમી છે એ બધી જ પ્રણતિ સ્વભાવનું અવલંબન લઈને નિરંતર પ્રણમિત હોતી થાય જ છે. માત્ર શું છે, ચારિત્રમાં એ ઉપયોગ છે, જ્ઞાનનો ઉપયોગ હજી પર્સન મુક્તામાં એ હોય છે. એટલે અહીંયા તો શ્રદ્ધામાં એક મુખ્ય, એક કાં તો સ્વ અને કાં તો પર, એટલા માટે એની મુખ્યતાથી વાત લીધી છે. બાકી તો દરેક ગુણની નિર્મળ પાણથી લઈ લેવી. હવે એનો જ ખુલાસો કરે છે આત્માનો કાર્યક્રમ આત્મા એટલે શું, કે તેની સાધના રૂપે પ્રણતિ પણમે તે કાર્યક્રમ, અને તે જ કાર્યક્રમ નિરંતર હોય છે. ફરીથી તેની, તેની એટલે કોની? સાધક આત્માની, આત્માને આશ્રય જે પ્રગટ થયેલી એ આત્માની સાધના રૂપે પ્રણતિ, આત્માની જે સાધના સાધક દશામાં થઈ છે, ઉપયોગ નહીં, ઉપયોગ તો હજી પર સન્મુખતામાં હોય છે, પણ પ્રણતિ છે એ તો નિરંતર આત્માને અવલંબીને સાધના રૂપે એ પરમે છે, અને એનું જ પ્રણમન નિરંતર 24 કલાક, મહિનાના 30 દિવસ ને વર્ષના 360 અથવા 365 દિવસ એ ચાલુ ધારા હોય જ છે, એ જ જ્ઞાનીનો કાર્યક્રમ છે. અંદર પ્રણતિનો કાર્યક્રમ છે એ આપણે જોઈ શકતા નથી. એટલે આપણે જ્ઞાનીને શેનાથી ઓળખીએ છીએ? એના ઉદયથી, બાયના યોગથી, બા એના વિકલ્પથી જ્ઞાનીને ઓળખીએ છીએ. આ બધો જ ખુલાસો આગળ પૂજ્ય બેનશી કરશે. આપણે વિચાર કરીએ જ્ઞાની શું કરે છે, કે સવારના ઉઠીને પૂજા કરી, સ્વાધ્યાય કર્યો, આહાર લે છે, નિદ્રા લે છે. આપણે જ્ઞાનીના જુદા જુદા યોગ વખતના વિકલ્પથી ઓળખ્યા છીએ. ખરેખર જ્ઞાની ક્યાંય સંયોગમાં નથી, જ્ઞાની ક્યાંય એક સમયની વિભાવ પર્યાયમાં નથી, માટે એ દ્વારા એમને ઓળખવા એ જ્ઞાની પ્રત્યેનો અન્યાય છે.
હેમંતભાઈ,
ખરેખર તો હા,
કે આપણે દર્શન પછી જ્ઞાનની વાત થઈ તો દર્શન પણ આપણું આમ સમ્યક દર્શન અને પછી એની પણ શુદ્ધતા વધારે વધારે થતી હોય છે. લાઈક સમ્યક દર્શન ને કેવળ દર્શન આવે છે, એવી રીતે સમ્યક જ્ઞાન ને કેવળ જ્ઞાન આવે, ને એવી જ રીતે પવિત્ર નો તો એ બધા જ ગુણોની શુદ્ધતા પણ જેમ જેમ સ્થિરતા વધે તેમ એમાં બી પરિણમનમાં શુદ્ધતા વધતી હોય છે, તો એમાં શ્રદ્ધા ગુણ પણ સામે છે.
શ્રદ્ધા ગુણની તો ચોથે ગુણ સ્થાને પૂર્ણતા થઈ જાય છે. ફરક એટલો હોય છે એની દળતા એટલે કે જે ક્ષોભક્ષમ હોય છે અને ઓલું ક્ષાયક હોય છે, એ તો એક સાપેક્ષતામાં કે એક ક્ષોભક્ષમમાં પડવાની શક્યતા છે, પડે એવો કોઈ ગેરંટી નથી, એટલે એની દળતા. બાકી શ્રદ્ધામાં ક્યારે પણ જેમ ચારિત્રમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે એવું શ્રદ્ધામાં હોતું નથી. કેવા દર્શન છે એ દર્શન ગુણ જુદો છે, અને સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની પણતી છે. બેના નામમાં દર્શન કોમન છે, જેમ ચક્ષુ અચક્ષુ દર્શન અવધિ કેવળ દર્શન એ બધા છે દર્શન ગુણ છે, એટલે સામાન્ય અવલોકન એ આખો ગુણ જુદો છે, એની પણતી જુદી છે. અને આ જે સમ્યક દર્શન કહેવામાં આવે છે, મિથ્યા દર્શન સમ્યક દર્શન, એ શ્રદ્ધા ગુણની પણતી છે અને એનો આખી પદ્ધતિ જુદી છે. શ્રદ્ધા એક જ સમયમાં એ પલટો ખાઈને પૂર્ણ થાય છે, એમાં કોઈ પૂર્ણતા થવા માટે ક્રમ પડતો નથી. ટોડરમલજી એટલા માટે મોક્ષમાં પ્રકાશ લખે છે, જેવું તિર્યનનું સમ્યક દર્શન છે એવું જ સિદ્ધનું સમ્યક દર્શન છે, એ ફરક એમાં નથી. ફરક ખાલી એક બાયસ દ્રઢતામાં છે, કર્મ સાપેક્ષતામાં, કે આ ક્ષોભક્ષમ છે સિદ્ધ ભગવાનનું ક્ષાયક છે, એટલે એ શ્રદ્ધામાં ક્રમ. હેલો,
હેમંતભાઈ,
પરિણતિ
પરિણતિ એમને બોલવામાં જરા તકલીફ.
પરિણતિ કહો, પર્યાય કહો, દશા કહો, અવસ્થા કહો, હાલત બધો એક જ છે. પરિણતિ પરિણામ અને પરિણતિ, જેમ કર્મ અને ક્રિયા, અનુભવ અનુભૂતિ, એમાં શું ફરક છે? ખરેખર તો એમાં પરિણતિમાં પલટો દેખાડવો છે, કે પૂર્વ પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પન્ન, એ પલટો થયો માટેનું નામ પરિણતિ છે, જેને ક્રિયા કહેવાય. અને પરિણામ એટલે વર્તમાન ઉત્પાદરૂપ અસ્થિરૂપ જે પર્યાય છે એનું નામ કર્મ કહો, એનું નામ પરિણામ કહો. બાકી કહેવાનો તાત્પર્ય તો બેનો એક જ છે, પ્રણતિ કહીને એ પલટો થઈને પૂર્વ પર્યાય નાશ પામી છે, વ્યય પામી છે, અને નવી પર્યાય થઈ છે, જેને બનાસીદાસજીએ કહ્યું છે ક્રિયા પર્યાય કી ફેરણી. ક્રિયા છે એ પર્યાયનો પલટો થયો છે, નોતી અને થઈ છે, હતી તે ગઈ છે અને નોતી તે થઈ છે. તો એ અપેક્ષા એ પર્યાયને પરિણામને એ પ્રણતિ શબ્દથી ઓળખાવવામાં આવે છે. આત્મા ચેતનમય છે, ચેતનમય ચેતનાના બે ભેદ છે, એક દર્શન ચેતના અને એક જ્ઞાન ચેતના. ઓલી જે બીજી ચેતના છે કે કર્મ ચેતના, કર્મ ફળ ચેતના, એ જુદી છે. પાતો એક ચેતના એટલે કે એક પ્રતિભાસ છે, અને એ પ્રતિભાસ સામાન્ય પ્રતિભાસ છે તો તેનું નામ દર્શન છે, અને વિશેષ પ્રતિભાસ છે તો તેનું નામ જ્ઞાન છે. એક આપણને છદ્મસ્થને જ્ઞાન થાય છે એ પહેલા એક સામાન્ય અવલોકન થઈ જાય છે અને તેનું નામ દર્શન છે, અને એની ચાર પર્યાય હોય છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. આ પર્યાય આપણને ક્યારે પણ પકડવામાં આવતી નથી, આપણને તો એક જ્ઞેયથી બીજા જ્ઞેય સિદ્ધ થાય, પણ વચ્ચે એક દર્શન થઈ જાય છે, એ સૂક્ષ્મ છે, આપણાથી પકડાતા એ નથી. તો એ આ સામાન્ય અવલોકન છે એના માટેની છે. અને જે સમ્યક દર્શન જે છે એ તો શ્રદ્ધા ગુણની પ્રતીતિરૂપ, આત્માની યથાર્થ શ્રદ્ધા, ઓળખાણ, વિશ્વાસ, રુચિ, આ તેનું નામ સમ્યક દર્શન, શ્રદ્ધા ગુણની પણતિ છે.
તો જો જો સમ્યક દર્શન, જો સમ્યક દ્રષ્ટિ હૈ ઉનકી શ્રદ્ધા ગુણ કી જો પરિણમન હૈ, ઓર કેવલ જ્ઞાની જો હૈ ઉનકા પરિણમન હૈ શ્રદ્ધા ગુણ કા, વો એક સમાન હૈ?
એક હી સમાન હૈ, કર્મ સાપેક્ષતા મેં ઇસમેં કેવલી ભગવાન કો અભી ક્ષાયિક સમ્યક દર્શન હો ગયા હૈ, इस अपेक्षा से आपको हो तो उसमें दृढ़ता है, माने वो कभी भी अभी उसका अभाव होकर वो मिथ्या हो जाए, नष्ट हो जाए, ऐसा होने वाला नहीं है। बाकी आत्मा त्रिकाली द्रव्य के आश्रय से अवलंबन से प्रकट हुई है, इस अपेक्षा से देखो तो क्षम सम्यक दर्शन हो या तो क्षायिक सम्यक दर्शन, वो एक समान रूप से है। क्षोभसम सम्यक दर्शन में गिर जाने की संभावना है, गिरे ऐसा कुछ नहीं है, गिरे ही जा ऐसा कोई पक्का नहीं है। इस अपेक्षा से आप कहो तो कहो फर्क, बाकी तो दोनों का विषय एक रूप अभेद ज्ञायक त्रिकाली ध्रुव परम प्राणामिक भाव वही उसका विषय है, इस अपेक्षा से दोनों समान है।
हाँ जी,
तो आगे सरित आप चलिए। पूज्य बहन सी कहते कि आत्मानो कार्यक्रम आत्मा अने तेनी साधना रूपे, तेनी एटले आत्मानी साधना रूपे ये प्रणति ये निरंतर प्रेरणा करे छे। जो प्रणति शब्द एटला माटे कि पलटी पल दरज एक एक समय एक एक प्रणति एटले पर्याय नवी नवी थाय छे, माटे प्रणति ये प्रणति नु निरंतर प्रेरणमन थाय छे अने तेज ज्ञानी नो दरोज नो नित्य कार्यक्रम छे। ये श्रद्धानी प्रणति मां क्यारे पण एक समय पण च्युत थई जाय तो ये साधक दशा ज न रहे, ये बहिरात्मा अज्ञानी मिथ्या दृष्टि थी जाए। बार थी बार नो कार्यक्रम देखाय, लोको बार थी जोवे छे, लोको संयोग थी जोवे छे, संयोगी भाव थी जोवे छे, एटले बार थी तो बार नो जुदो जुदो कार्यक्रम ये देखाय छे। ये तो विकल्प नो काळ छे, एटले ज्ञानी जे बेनसेज पोतानी वात करी सवार ना उठी ने ये पोते शास्त्रो जे अभ्यास करो हो ये फेरवी जाय छे, એના પછી એ શાસ્ત્ર હાથમાં લેવા કે નહીં, એના પછી જિનેન્દ્રદેવના દર્શન, ગુરુદેવસિંહનું પ્રવચન સાંભળવું, જીન મંદિરમાં ધ્યાન, એ બધું તો બાયના વિકલ્પો છે, એનાથી છે, પણ દરેક વખતે જ્ઞાની સુતા હોય જાગતા હોય બાયના સુપ્રેરણામાં કે બાયના શરીર આદિની સ્વચ્છતાના સુપ્રેરણામાં કોઈ પણ વખતે એ ધારા તો શ્રદ્ધાની એક રૂપ જ વહેતી હોય છે, પણ લોકો બહારથી જોવે છે એટલે બહારના જુદા જુદા યોગ પૂજ્ય બેનસી તો પોતાની, બાકી જો જ્ઞાની ગ્રસ્તના આપણે વિચાર કરીએ, કૃપાળુ દેવના જોઈએ અથવા ચક્રવર્તી ધર્માત્મા હોય તો એ તો ચખંડ જીતવા જતા હોય છે, રાજપાટમાં દેખાતા હોય છે, આહાર માટે એક વર્ષથી તૈયારી, એવા બધા વિકલ્પો હોય, પણ એ જગત આખો જુદા જુદા યોગ અને વિકલ્પો જોવે છે, પણ એ બધાથી જ્ઞાની અલિપ્ત છે, એ અંદરની ભેદનાની ધારા શ્રદ્ધાની ધારા કોઈ પણ ઉદય પ્રસંગે હું જ્ઞાયક ભાવ છું એ ભાવ અભિપ્રાય શ્રદ્ધા ક્યારેય છૂટતો નથી। કદાચ સાતમી નરકના નારકી પણ હોય અને છતાં પણ હું એકરૂપ અખંડ ત્રિકાળી દ્રવ્ય છું, અનંત ગુણ ભરપૂર ભંડાર છું એવી અંદરની શ્રદ્ધાનું પ્રણમન એ ક્યારેય છૂટતું નથી। તો બહારથી બહારનો કાર્યક્રમ લોકોને દેખાય છે, પરંતુ અંતરમાં શું હોય તે કોણ સમજી શકે? ખરેખર એ જ્ઞાનીને ઓળખવા એ પણ એક મહાપાત્રતા જોશે। શ્રીમદજી તો કહે છે કે એ ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્રો એ જ્ઞાનીને ઓળખી શકે છે, તો એ અંદરમાં એની પ્રણતિની ધારા, વેદનાની ધારા, શ્રદ્ધાની દળતારૂપની, નિશંક રૂપની, અનુભવપૂર્વકની ધારા કેવી હોય એ તો બાળમાં અજ્ઞાની જીવો કોણ સમજી શકશે? આધાર આપે છે શાસ્ત્રમાં આવે છે ને કે અંતરના કરતા કર્મ ક્રિયા બધું અંદર અંતરમાં છે અને બહારના કરતા કર્મ બહારમાં છે। અંતરમાં પોતાનો આત્મા જ પોતાની પ્રણતિનો કરતા છે, પોતાની નિર્મળ વિતરાગી શુદ્ધ પ્રણતિ જ એનું કર્મ એટલે કાર્ય અને એ જ એની ક્રિયા, બધું અંદરમાં ને અંદરમાં પોતાના જ પરિણામમાં એ ચાલ્યા કરે છે, અને બહારમાં રાગના જે દેખાય એ રાગમય છે, પૂતગલના જળના દેખાય એ જળના છે, બહારના કરતા કર્મ બહારમાં છે। જગત એ બાયના સંયોગને જોવે છે કે જ્ઞાની છે રાજપાટમાં બેઠા છે, જેમ સોગાનીજી કહે છે ચક્રવર્તી કોને સાધે છે, કોને સાધે છે? અખંડ ને સાધે છે કે અખંડ ને સાધે છે? અખંડ ને સાધે છે,
અખંડ આત્મા ને
સાધે. જગત આખું શું જોવે છે? જગત આખું જોવે કે છ ખંડ ના વિજેતા છે, છ ખંડ ને સાધવા નીકળ્યા છે. જગત જોવે છે ભરત અને બાહુબલી એ લડાઈ કરી હતી, બે બાહુબલી એ ચક્ર ચલાવ્યું હતું. જગત ની બહિર્મુક્તા ની બાહ્ય દ્રષ્ટિમાં એ જ દેખાશે, અને ખરેખર જ્ઞાની છે એ જોવે છે કે એ ચક્ર ચલાવતી વખતે પણ એ બાહુબલી એ ચક્ર થી હાથ થી એ સમયના વિકલ્પ થી પણ ભેદજ્ઞાન ચાલુ હતું. એનાથી હું ભિન્ન છું એ ધારા છૂટી નથી. સીતાજી ને ગોતવા રામચંદ્રજી જાય છે. ઝાડ ને પૂછે છે, સીતાજી ને જોયા? લક્ષ્મણજી નો દેહ લઈને છ મહિના ફરે છે. એમની દશા જોઈને લવકુશ ને વૈરાગ્ય આવે છે, પણ છતાં અંદરની જે ભિન્નતાની ધારા છે એ ચાલુ રહેતી હોય છે. અને એટલા માટે આપણી બહુ જવાબદારી છે, ખાસ કરીને ગ્રસ્ત જ્ઞાની ને ચારિત્રની અસ્થિરતાથી ક્યારેય જોવા નહીં. કદાચ આપણને એના જ્ઞાનીપણામાં પણ શંકા આવવા માંડશે. એટલા માટે એમની અંતરંગની ધારા શું છે તે આ બધું ભિન્ન છે. અંતરનું કર્તા કર્મ ક્રિયા પણ અંદરમાં જ્ઞાની પોતાને કોના કરતા માને છે? પૂદગલ શરીર જળ સંયોગની કાર્યના કરતા પોતાને માને છે. તે સમયની અસ્થિરતાના રાગને પોતે જ્ઞાની કરતા માને છે કે પોતે નિરંતર વિતરાગી પણતીના જ કરતા છે એમ પોતાના અભિપ્રાયમાં છે? સ્વભાવ દ્રષ્ટિવંત જ્ઞાનીને સંયોગથી જોવા નહીં, સંયોગી ભાવથી જોવા નહીં. તે અંદરનું કાર્ય અંદરમાં ચાલતું હોય છે, અને બહારના કરતા કર્મ બહારમાં બે લઈ લેવા, વિભાવના અને સંયોગના, એ બહારમાં હોય છે. પૂદગલની ક્રિયા આત્મામાં નથી, અને આત્માની ક્રિયા પૂદગલમાં નથી. બંનેને અત્યંત ભેદ છે. ફરીથી આ આખું ભેદજ્ઞાન બતાવ્યું આપણને કે પૂદગલની ક્રિયા તે સમયે શરીરથી વાણીથી લઈને બાયના સંયોગોની એની ક્રિયા, એનું પ્રણમન, એનું પલટવું એ આત્મામાં નથી. આત્મામાં નથી, આત્મા એને કરતો નથી, આત્માથી થઈ નથી. અને આત્માની જે વિતરાગી નિર્મળ પ્રણતિની ક્રિયા છે એ પૂદગલમાં નથી, પૂદગલથી નથી, પૂદગલે કરી નથી. બંને વચ્ચે કેટલો ભેદ છે? અત્યંત ભેદ છે. ચાર અભાવ આપણે શીખીએ છીએ, એમાં એક અભાવ કયો છે? અત્યંત અભાવ. અત્યંત અભાવ એટલે શું? અત્યંત અભાવ કોને કહેવાય?
જે એકબીજામાં શક્ય જ નથી, એ કોઈ પણ કાળે શક્ય નથી, ત્રણ કાળમાં, એનો અત્યંત અભાવ કહીશું.
ફરીથી હજી કઈ વધારે સ્પષ્ટ, અત્યંત અભાવ કોને કહે? એકમાં બીજાનો ક્યારે કાળ વાચક ખાલી નથી, બીજું સાથે શું છે?
કભી કભી ઉનકા સાથ હોય નહીં સકતા.
એક ઓર ભી કુછ, એક કા દૂસરે મેં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સે અભાવના, ઉસકા નામ અત્યંત અભાવ હૈ. ક્યારે એ તો કાળવાચક છે, બાકી એકનો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં કેવો અભાવ છે? દ્રવ્યથી અભાવ, ક્ષેત્રથી અભાવ, કાળથી અભાવ ને ભાવથી પૂર્ણપણે અભાવ એટલે ન હોવો, એનું નામ અત્યંત અભાવ છે. એ આગમ શૈલીમાં બે દ્રવ્યની ભિન્નતાને અત્યંત અભાવ કહેવાય, અને અધ્યાત્મ શૈલીમાં રાગ અને એની પણ ભિન્નતાને અત્યંત અભાવ કહેવાય છે. કે આત્માનો રાગમાં અભાવ અને રાગનો આત્મા અભાવ. તો અહીંયા તો પૂદગલની ક્રિયા આત્મામાં નહીં, આત્મા કરી શકે, અને આત્માની જે ક્રિયા છે એ પૂદગલમાં ન થાય કે પૂદગલ પણ કરી શકે નહીં. તો બેનો અત્યંત ભેદ છે. બહારથી કોઈ જોવા માંગે તો એ અંતરનો કાર્યક્રમ બહારથી જોવામાં આવતો નથી. બહારથી, બહારથી એટલે ક્યાંથી? કોઈ સંયોગ અપેક્ષાએ અથવા તો રાગ વિભાવ જ્ઞાનીને અસ્થિરતાનો રાગ, જેને ગુજરાતીમાં કહીએ ચારિત્રના ચાળા છે, એ જ્ઞાનીની ખરેખર અંતરંગની એ ભેદજ્ઞાનની ધારા એ શ્રદ્ધા જ્ઞાનની સાધનાની પણતી એ નથી. તો બહારથી કોઈ જે જીવ જોવા માગે, ઓળખવા માગે, તો એ અંતરનો કાર્યક્રમ. ફરીથી અંતરનો કાર્યક્રમ એટલે શું? શ્રદ્ધા જ્ઞાનની પણતી, નિરંતર રહેતી ભેદજ્ઞાનની પણતી, જે છૂટો પેડો એ છૂટો પેડો છે. જેમ કોઈ કાચની બરણી હોય, એમાં એ જમીન ઉપર પછાડીએ તો એમાં બે પ્રકાર બને. ક્યાં બે પ્રકાર બને? એક તો એવી પડે કે કટકા થઈ જાય, ચૂરા થઈ જાય ગુજરાતીમાં જેને, કે એને પછી સાંધી જ ન શકાય, ફેંકવાની જ હોય. અને બીજી કદાચ પડે તો એમાં તડ પડે, એ કદાચ સાંધીને એટલે ટેપ લગાડીને વાપરે, પણ એ તડ પડ્યો, એ તડ પડ્યો જ, ક્યારે એક નહીં થાય. એ ભલે ઓલી પાવલાની જેમ ભૂકો નથી થયો, પણ એ બરણીમાં તડ પડી છે. એમ અહીંયા જ્ઞાનીને એ આપણે હમણાં સ્તુતિમાં બોલીએ છીએ, કોના વચ્ચે સંધિ તોડી છે? ઉદય અને જ્ઞાન વચ્ચેની જે પ્રજ્ઞા છીણી નાખવાથી એની સંધિ છૂટી પડી છે, તડ પડી છે, એ હવે ક્યારેય સંધાતી નથી. તો એ જે ભેદજ્ઞાન છે એ અંતરનો કાર્યક્રમ છે, એ જ્ઞાનીની અંતરપણતીની એ ધારા છે. એ ક્યારે પણ બાહ્ય લક્ષથી, બાહ્ય દ્રષ્ટિથી ક્યારેય જોવામાં આવશે નહીં, એ અંતરદ્રષ્ટિથી જ એ જોવામાં આવે છે. એ જેને અંતરદ્રષ્ટિ પ્રગટ થઈ છે એ જ્ઞાની એને પોતે તો જઈ શકે છે, અને જ્ઞાનીનો જેને અંતરંગ પરિચય હોય એ પોતે જોઈ શકતા હોય છે. તો એ અંતરનો કાર્યક્રમ બહાર લક્ષથી, બહિર લક્ષથી એ જોવામાં આવતો નથી. શા માટે? કારણ કે અંતરનો કાર્યક્રમ અંદરમાં હોય છે અને બહારનું બધું બહારમાં હોય છે. આ એક જ્ઞાનીને અંતરાત્મા આપણે કહીએ છીએ, કારણ કે અંતરંગમાં એની પણતીની આવી ધારા નિરંતર એ ચાલુ હોય છે, માટે અંતરાત્મા છે. અને બહિરાત્મા તો બહિર વસ્તુને જ આત્મા પણ એ માની લે છે, તો એ બહિરાત્મા બહારથી જોવે છે, તો એ બહારનું બધું બહારમાં હોય છે.
તો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જેમ અંતરંગ પરિણતિ છે, તો બારી પ્રવૃત્તિમાં પણ અંતરંગ પરિણતિનું રિફ્લેક્શન નહીં આવે?
એટલે અંતરંગ પણતિની મુખ્યતા અહીંયા કોની વાત ચાલે છે? શ્રદ્ધાની અપેક્ષાએ, ચારિત્રની અપેક્ષાએ હજી રાગ રહી ગયો છે, અસ્થિરતાના પરિણામ છે. તો એ બહારથી તો એના અસ્થિરતાના પરિણામ દેખાશે, પણ અંદર એને ભેદજ્ઞાનની ધારા છે, આપણાથી તો ન પકડાય ને. એ કોઈ અંતરંગ જ્ઞાની સાથેનો પરિચય કરે, જેને શ્રીમદજી કે ઉત્કર્ષ જ્ઞાન નેત્ર કોઈ એવો જીવ હોય એ ઓળખી શકે, જુદી વાત છે. બાકી સામાન્ય જીવોથી એ જ્ઞાનીના બાહ્ય અસ્થિરતાના પરિણામથી એની ભેદજ્ઞાનની ધારા અંદર વધતી રહી છે એ ઓળખી શકે નહીં. એ તો પ્રસિદ્ધ જ્ઞાની હોય એટલે આપણે માની લઈએ છીએ, એ જુદી વાત છે. બાકી એની અંતરંગ ધારા એમ કોઈ બાહ્યથી કોઈ સામાન્ય જીવ ગમે તે ઓળખી શકે એવું હોતું નથી. એને બાહ્ય ક્રિયા અને અસ્થિરતાનો રાગ એ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ તે સમયે એમ તો જો આપણે વિચાર કરીએ, આપણી પાસે કોઈ એવા છે નહીં, પણ જે સાચા દ્રવલિંગી સાધુ હોય, 28 મૂળગુણ પાળતા હોય, આપણે એકવાર ગુજરાતીમાં કહીએ થાપ ખાઈ જઈએ, ઠગાઈ જશું, આપણને એમ લાગે આ સાચા નિર્ગ્રંથ મુનિરાજ છે, ધર્માત્મા છે. એવું જ્ઞાનીને અને ખાસ કરીને ચોથા ગુણસ્થાન વાળથી ગ્રસ્થને બાયનું એવું કોઈ જ લક્ષણ હોતું નથી કે જેનાથી એ ઓળખી શકાય. આ તો આપણી બહુ જ જાગૃતિ સાવચેતી રહેવી જોઈએ. એ તો પૂજ્ય ગુરુદેવસિંહ જેવા પ્રસિદ્ધ જ્ઞાની છે એટલે આપણે એને સ્વીકારીને નિસંગપણે ચાલીએ છીએ. બાકી એ જ્ઞાનીને ઓળખવા એના કરતા તો કદાચ કોઈ બીજા કસાયની મંદતા વાળા જીવ દેખાઈ શકશે, પણ એ અંતરંગમાં એની પણતીમાં એ કસાય સાથે પુણ્ય સાથે એકત્વ છે, પરદ્રવ્યનું કર્તૃત્વનો અભિપ્રાય છે, બહારથી કાંઈ ખ્યાલમાં આવી શકે એવું જ નથી. જેને ચારિત્રની ઉગ્રતા થઈ ગઈ છે એને કદાચ આપણે હજી ઓળખી શકશું, એ કદાચ. બાકી વન જંગલમાં રે, 28 મૂળ ગુણ પાળે એટલે સાચા નિર્ગ્રંથ મુનિરાજ હશે, એવો પણ નિયમ એ નથી.
આપ અંદર કહ્યું કે અસ્થિત અને રાગ અને એને નિમિત્ત સંબંધ બાહ્ય ક્રિયા સાથે છે, પણ જે અંતરંગ શુદ્ધ પરિણતિ છે એનો પણ નિમિત્ત નિમિત્ત સંબંધ થી બારમાં પરિણતિમાં ફેર નહીં દેખાય
ના બાર થી કઈ. હા, એટલું સ્થૂળ રૂપે એમ હોય કે કુદેવાદી ને ના માને એ પ્રકારનો હોય શકે, બાકી બીજો બાર થી કોઈ જ લક્ષણ એનું નથી. અંતરંગની ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને જે અંતર અનુભૂતિની વેદનાની શ્રદ્ધાની ધારા છે એને બહારમાં કોઈ જ લક્ષણ દેખાય નહીં. એવું નથી કે એ જ્ઞાની છે એ કોઈ શાસ્ત્રના બધા અર્થ કરીને દેખાડે એવું પણ નથી. એને ક્ષોક્ષમ ન હોય એવી ભાષાનો યોગ ન હોય તે ન પણ દેખાડી શકે. એ મૂંગા પણ હોય મૌન પણ હોય. એટલે બહારથી કોઈ, અને વર્ષો પહેલા એક પ્રશ્ન ગુરુદેવસિંહની સાથે એ ઉત્પન્ન થયેલો ઉદ્ભવેલો કે જ્ઞાની છે અને જ્ઞાન ચેતના પ્રગટ થઈ ગઈ છે અને તેથી બધા શાસ્ત્રોનો ઉકેલ કરી દે એવો પ્રશ્ન ઉઠ્યો. ત્યારે એ ગુરુદેવસિંહ આ આત્મધર્મમાં આવેલું છે વર્ષો જૂના, એમાં એ કહેલું કે ભાઈ જ્ઞાન ચેતનાનું કામ શાસ્ત્રના ઉકેલ નથી. જ્ઞાન ચેતનાનું કામ તો અંદરમાં ઉદય અને આત્મા જ્ઞાનમય એની સંધિ તોડવાનું, એનું ભેદજ્ઞાન કરવાનું કામ એ જ્ઞાન ચેતનાનું છે. કદાચ કોઈને એવો ક્ષોપસમ ન હોય, શબ્દ જ્ઞાન ન હોય, વાણીનો યોગ ન હોય તો શાસ્ત્રનો ઉકેલ પણ કરી શકે નહીં. પણ શાસ્ત્રનો ઉકેલ ન કરી શકે એટલે એ જ્ઞાની નથી, અને કોઈ ક્ષોપસમ વંત શાસ્ત્રનો ઉકેલ કરી દે એટલે એ જ્ઞાની છે એવું કોઈ જ લક્ષણ છે નહીં. એ તો હોઈ શકે ન પણ હોઈ શકે. આપણા પરમ સદભાગ્ય હતા કે ગુરુદેવસિંહને અંતરંગની જ્ઞાન ચેતનાની ધારા સાથે સાથે બાયમાં વાણીનો યોગ અને જ્ઞાનનો ક્ષોપસમ પણ એવો હતો. પણ બધાને હોઈ શકે એવો જરૂરી નથી.
બરાબર.
હેમંતભાઈ એક પ્રશ્ન.
હાજી.
તો સમ્યક દ્રષ્ટિ કો જૈસે ભેદ જ્ઞાન તો હંમેશા ચલતા રહેતા હૈ, તો જૈસે રામ ને લક્ષ્મણ કો 6 મહિને તક રાગ કંધે પે ઘુમા કે રખા, કંધે પે રખ કે ઘૂમતે રહે, તો ઉનકો 6 મહિને તક ઉનકા ભેદ જ્ઞાન સે ઉનકા વિકલ્પ બિલકુલ કભી ભી નહીં ટૂટા, ઉનકા અંદર ભેદ જ્ઞાન ચલતા નહીં?
નહીં, ભેદ જ્ઞાન તો ચલતા રહા. દેખિયે યે દો બાત અલગ હૈ. એક રાગ કા હોના વો કોન સે ગુણ કા હૈ? वो चारित्र के संबंधी है. और जो हाँ, और अंतरंग में श्रद्धा सम्यक दर्शन का है वो श्रद्धा का है, ज्ञान है वो वेदना है वो ज्ञान की धारा है. सबका अलग अलग गुण है. और आप इतना ही समझ लीजिए चौथे गुणस्थान का नाम क्या है. चौथे गुणस्थान का नाम क्या है? अविरति सम्यक दृष्टि है. इसमें लिखा है दृष्टि का श्रद्धा का ये पूरा सम्यक बना हुआ है. चारित्र में हजी व्रतादि नहीं है तो ऐसे भाई के संबंधी विकल्प रहता है, इसलिए इसमें आश्चर्य नहीं है. इसलिए तो मैं कहता हूँ कि ये बाह्य ज्ञानी की विकल्प की धारा या संयोग से उसको कभी भी मापना नहीं. आपको ज्ञानी सम्यक दृष्टि ज्ञानी, ज्ञानी शब्द से क्या समझना है? जिसे भेद ज्ञान की धारा प्रकट हुई है. चारित्र में अभी अस्थिरता का राग बोध है. चार जो कसाई चौकड़ी है इसमें से एक ही गया है, इसलिए आप उसको अंतरंगी भेद दाना से. बाय से तो हम ऐसे ही देखेंगे 6 महीने तक रामचंद्र जी ने लक्ष्मण जी का देह ले लिया, उसको फिला. किसी को ऐसा भी हो ऐसी गलती भूल तो हम भी नहीं करेंगे. देखो ये गलती भूल की बात नहीं है. इतना एक और भी समझना, अंधेरा हो इसमें पड़ी है रस्सी और अज्ञानी उसको सर्प माने तो ये सम्य ज्ञान होगा या मिथ्या ज्ञान होगा? पढ़िए रस्सी और ज्ञान को देखे सर्प, तो सम्य ज्ञान है या मिथ्या ज्ञान है?
सम्य ज्ञान.
कैसे सम्य ज्ञान? और तो गलत जानते हैं, है रस्सी और जानते हैं सर्प, तो फिर कहाँ से सम्यक हुआ? देखिए ये रस्सी को सर्प जाना वो परलक्षी धारणा ज्ञान की गलती है. उस समय भी वो रस्सी हो या सर्प हो, दोनों मेरे से भिन्न है, ऐसा ज्ञान का श्रद्धा का प्रणमन चालू है, इसलिए ज्ञान का सम्यक बना है वो। उस समय जो गलत हुआ रस्सी को सर जाना, वो धारणा ज्ञान की है, उसमें प्रयोजन बुद्ध जो सम्यक बना है कि दोनों परद्रव्य है मेरे से भिन्न है, ऐसा भेद ज्ञान की धारा तो उसी समय है, इसलिए उसी ज्ञान को सम्यक ज्ञान कहने में आता है,
क्योंकि सो कर का भेद है इसलिए सम्यक ज्ञान है।
हाँ, दोनों से भेद ज्ञान है, दोनों परद्रव्य मेरे है ही नहीं, उससे लाभ हानि मुझे है ही नहीं, ऐसा श्रद्धा ज्ञान का प्रणमन उसी समय भी चालू होता है, इसलिए उसको ही सम्यक ज्ञान कहने में आता है।
बराबर,
आगे बढ़े।
हाँ जी,
हाँ
हाँ,
अंदर नी क्रिया में निमित्त निमित्तिक संबंध कयो,
खरेखर अंदर नी क्रिया तो आत्माना आश्रय थई छे, बाहर मां ज्ञानी गुरु होई सके छे, अथवा तो जेम बायमां बे प्रकार होय छे, स्वयं बुद्धत्व बोधित बुद्धत्व, जेने तत्वा सूत्रमां निसर्ग अने अधिगम ज कीधा, मारमां ज्ञानी गुरु आदिनी वाणी होय ए बधा निमित्त होई सके छे, अने ए रीते अंतरंगमां द्रव्य कर्म लईए तो ए दर्शन मोनिनो क्षोभसम ए पण एमां निमित्त लेवाय छे। बाकी ए पांचेनो मूळ आधार तो त्रिकाळी ज्ञायक स्वभावने अवलंबे जे पोते परिपूर्ण तत्वना आश्रय पण प्रगट થઈ કે ઈ બાયના નિમિત્ત તો નો કર્મરૂપ દેવ શાસ્ત્ર ગુરુ પંચમેશ અથવા પ્રત્યક્ષ ઉપકારી ગુરુ હોય એ હોય શકે, અને એ રીતે નિયમ રૂપે દર્શન મોહનો ક્ષોપસમ ઉપસમ એ બધા એમાં નિમિત્ત હોય શકે છે।
બરાબર,
હા, તો હવે અહીંયા પૂજ્ય બેન છે ફરીથી એ વેદના કરાવ્યું કે અંતરનો કાર્યક્રમ અંદરમાં હોય અને બહારનું બધું બહારમાં હોય છે, આત્માની જે વિધિ હોય તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે, ફરીથી આત્માની વિધિ હોય છે, ખાલી વિધિ નથી, પૂજા પાઠમાં ને એમાં જે વિધિ હોય છે કે પેલું મંગલાચરણ ને એવું કરે, પછી મંગલ વિધાન કરે, અથવા પૂજા શરૂ કરતા પહેલા આવાહન કરે, સ્થાપન કરે અને એનું સન્નિધિકરણ, એ જેમ વિધિ છે એમ આત્માની અંદરમાં પણ એક વિધિ છે। કઈ વિધિ છે? કે આત્માના અવલંબે જ એ નિરંતર પણતી ચાલ્યા કરતી હોય છે, વિકલ્પ આવે તો પણ એ વિકલ્પથી પણતી ચ્યુત થતી નથી, ઉપયોગ વિકલ્પ કાળે ભલે બહિર્મુક્તામાં જાય છે, ચારિત્રનો એટલો હજી ઉગ્ર પુરુષાર્થ થયો નથી કે ઉપયોગ પણ બહારથી સંકેલાઈને સ્વરૂપમાં લીન થઈ જાય, શ્રદ્ધાનો એટલો ચોક્કસ પુરુષાર્થ થઈ ગયો છે કે પણતી વિભાવેથી સ્તંભી સ્વરૂપ બની એ પહોંચી ગઈ છે અને ત્યાં જ સ્વભાવને વિતરાઈને રહેલી છે, એવો શ્રદ્ધાનો પુરુષાર્થ થઈ ગયો છે, પણ હજી ચારિત્રનો એ હોતો નથી, તો એ શ્રદ્ધાના બળે ચારિત્રમાં પણ ઉપયોગ આત્મામાં તરફ આવે એવી જે વિધિ છે, એવો જે પુરુષાર્થ છે, એની ઉગ્રતા છે, તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે। વિકલ્પ એ જ્ઞાનીનો ખરેખર કાર્યક્રમ નથી, જેટલી શુદ્ધતા પ્રગટી છે એ ટકાવી છે અને શુદ્ધતાની વૃદ્ધિ કરવી છે એ જ જ્ઞાનીનો કાર્યક્રમ છે અને એ નિરંતર અંતરમાં હોય છે। તો આત્માની જે વિધિ હોય, આત્માની જે સ્થિરતા હવે વધારવી છે, એ જે વિધિ છે તેનો કાર્યક્રમ એ અંદરમાં હોય છે, એનો જ અર્થ સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે। આ સિદ્ધાંત આપણને સમજાવે છે, કોઈ પણ સાધક કોઈ પણ ગુણસ્થાનના લઈ લો, મુનિરાજ છે એ પણ 28 મૂળગુણના કાળે પણ અંદરની સ્વરૂપની વિધિ શું છે કે એ વિકલ્પને છોડીને પણ અપ્રમત દશામાં જાઓ, એ વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે અને એ નિરંતર જ્ઞાનીને ચાલતો હોય છે। કાર્યક્રમ એટલે અમુક અત્યારના અંદરમાં વિતરાગતા કરવી, બીજા સમયે રાગમાં એકાકાર થવું, એવો કાર્યક્રમ એ જ્ઞાનીનો છે જ નહીં, નિરંતર ધારા પ્રવાહે શ્રદ્ધા જ્ઞાનની પણથી એમાં વળી કાર્યક્રમ શું એ તો નિરંતર વહેતી જ હોય છે। હા એટલું કહેવાય અસ્થિરતા છે, એટલે રાગ છે એના કારણે એ કાર્યક્રમ કહેવાય છે. હા પ્રશ્ન
સવાલ છે ભાઈ કે આપણે જ્ઞાન ધારા અને ભેદ વિજ્ઞાન ની ધારા અને કર્મ ધારા એ બે બંને અલગ અલગ જ રાખીએ છીએ એમ કહીએ છીએ, પણ એ એક રીત જે થઈ જાય છે આપણને અને જ્ઞાની ને નથી થતી એનો વિશ્વાસ કેવી રીતે આવે?
પેલું તો એક વાત છે, આપણને જ્ઞાન ધારા અને કર્મ ધારા મિક્સ થઈ ગઈ છે એવું છે જ નહીં. આપણને ખાલી કર્મ ધારા, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના બે જ છે અને એને જ આપણે એકાકાર કરીએ છીએ. હવે જ્ઞાની ને બે એકાકાર નથી, જો બે એકાકાર હોત તો જ્ઞાની ને જેમ જ્ઞાન ચેતના જ્ઞાન ધારા વધે છે એમ રાગ ની પણ વૃદ્ધિ થવી જોઈએ. ઉલટાનું, જેમ જેમ ગુણસ્થાન આગળ વધે છે એમ કર્મ કર્મ ફળ ચેતના અથવા કર્મ ધારા એ છૂટતી જાય છે, નાશ પામતી જાય છે અને જ્ઞાન ધારા ઉગ્ર થતી જાય છે, વિતરાગતા ઉગ્ર વધતી જાય છે. એ જ દેખાડે છે બેનું એક પણ નથી. અને જ્ઞાની જો કર્મ ધારામાં એકાકાર હોય તો આપણે જ્ઞાનીમાં શું ફરક રહેશે? એટલે નિરંતર જ્ઞાની ને જ્ઞાન ધારા વધે છે અને કર્મ ધારા છૂટતી જાય છે, એ જ દેખાડે છે બેની ભિન્નતા.
રાજપાટ ચલાવે ચક્રવર્તી, આટલા વર્ષો સુધી રાજપાટ ચલાવે, આટલી બધી રાણીઓ હોય તો બી એની જ્ઞાન ધારા છૂટે નહીં?
એ જ જ્ઞાની નો શ્રદ્ધા નો પુરુષાર્થ છે કે એ બધા વચ્ચે પણ પોતાની અંદર માં નિર્લેપતા એને પ્રગટ કરી છે. ક્યારે પણ એટલું વિચારી લઉં, સંયોગ ની અધિકતા એ ચક્રવર્તી જ્ઞાની ને છે, એ એકાકાર પણ નથી દેખાડતું, એને પુણ્ય નો ઉદય દેખાડે છે. એ 96,000 રાણી કે છખંડ નું રાજ એને એની તૃષ્ણા નથી, પુણ્ય ના યોગે મળ્યું છે. અને આપણને અલ્પ સંયોગ વખતે પણ તૃષ્ણા અનંત છે, એટલે ક્યારે પણ સંયોગ થી એ વિચારવું જ નહીં. અધિક પુણ્ય સંયોગ અનુકૂળ સામગ્રી એ પુણ્યના ઉદયને દેખાડે, જ્ઞાનીને તૃષ્ણા કે એકાકારપણાને દેખાડતું નથી. હજી કોઈને હોય તો, નહીં તો આઈ થિંક ટાઈમ પૂરો થવા આવ્યો છે.
આપણે હવે 2 મિનિટ રહી છે તો કોઈને પ્રશ્ન બીજો કોઈ હોય તો પૂછી લો, નહીં તો પછી આજે હેમંતભાઈનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ.
બરાબર,
બીજા કોઈને કોઈ પ્રશ્ન છે? હજુ આપણી પાસે 2 મિનિટ છે એટલે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે.
આજે દિનચર્યામાં આટલું આપણે જે સમજ્યા વાંચ્યું કર્યું એના પરથી એટલું નિશ્ચિત કરવું, ખાસ કરીને ચતુર્થ ગુણસ્થાન વર્તી ગ્રસ્ત જ્ઞાનીને ક્યારે પણ સંયોગ કે સંયોગી ભાવથી ઓળખવા નહીં. કારણ કે જેમ હાથીના દાંત જોવાના જુદા છે અને ચાવવાના જુદા છે, એમ જ્ઞાનીની અંતરંગ પ્રણતિમાં વેદનાનો પુરુષાર્થ ધારા વહે છે, બહારથી કાંઈ જ દેખાવાનું નથી, એની નિરંતર જુદાપણું અંદરમાં ચાલવું જોઈએ. અને એના જ બળે એ હજી પણ બીજો કસાય અપ્રત્યક્ષ આનાની પ્રત્યક્ષ એનો બધો અભાવ કરતા એ આગળ મોક્ષ માર્ગમાં જતા હોય છે. આજે બધાને જય જન બધા. હાજી
કુશલભાઈ, આપણે ચેતનભાઈ આ ગયે.
ચેતનભાઈ
ચેતનભાઈ આપ શરૂ કરી શકો છો.
નમો લોહે ત્રિકાળવર્તી અરહંતાણમ, નમો લોહે ત્રિકાળવર્તી સીતાણમ, નમો લોહે ત્રિકાળવર્તી આયર્યાણમ, નમો લોહે ત્રિકાળવર્તી વજ્જાયણમ, નમો લોહે ત્રિકાળવર્તી શવસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મણિ, મંગલમ કુમકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. એગો મે શશદો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સભે સંયોગ લખાણ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી ભાઈ છે એક સુધી સદા રૂપી જ્ઞાન દર્શન ન કરે એને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે તે જાણતો અરહંત ને ગુણદ્રવ્ય ને પરિજય પણે તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દૈવ્ય દ્રાપંત તેમ જ મોક્ષ ને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને વંદી કહું શુદ્ધ કેવની કથી થા સમય પ્રાપ્ત થયો ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય સમયસારજી શાસ્ત્રમાં કુંકુમ આચાર્ય દેવ દ્વારા રચિત 17-18 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. 17-18 ગાથા એટલી બધી અપૂર્વ છે અને 3 પેરેગ્રાફમાં 17-18 ગાથા વેચાયેલી છે. એની ટીકા છે એના 3 પેરેગ્રાફ છે. એમાં પહેલા પેરેગ્રાફ ઉપર આપણી ચર્ચા અત્યારે ચાલે છે. ગયા રવિવારે આપણે થોડી ચર્ચા એ સંબંધી કરેલી, હવે આપણે આગળ વધારીએ છીએ. એમાં ટીકા છે, જેમ નિશ્ચયથી જેમ કોઈ ધન અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા જ છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે, સેવન કરે, આજ્ઞામાં રહે અને તેને પ્રસન્ન કરે. આટલી તો દ્રષ્ટાંતની ચર્ચા છે. ત્યાર પછી સિદ્ધાંતની વાત આવે છે, આત્માની ચર્ચા આવે છે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, આત્માને જાણવો પછી તેનું શ્રદ્ધાન કરવું કે આ આત્મા જ છે, અને એવા આત્માને જાણી અને શ્રદ્ધાન કરે ત્યારે જ તેનું અવશ્ય આચરણ થતું હોવાથી કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી જ તેનું આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. એટલે આમાં એમ કહેવા માગે છે આચાર્ય ભગવાન કે પ્રથમમાં પ્રથમ જે મોક્ષનો અર્થી છે કે જેને એક મોક્ષ જોઈએ છે, મોક્ષ સિવાય બીજી કોઈ એની વાંછા નથી, એવા જીવે પ્રથમમાં પ્રથમ શું કરવું, તો એવા મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો અને જાણ્યા પછી જ એનું શ્રદ્ધાન થઈ શકે અને ત્યારબાદ એનું આચરણ કરવું. તો હવે આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો, તો આત્મા કેવો છે એની ચર્ચા આપણે ગયા રવિવારે લીધેલી. હવે એને આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો, તો જાણવું એ લક્ષણ જ્ઞાનનું છે. તો પહેલામાં પહેલા જ્ઞાનમાં આત્માને કેવી રીતે જાણવો એ નિર્ણય પહેલામાં પહેલા જીવને આવવો જોઈએ કે જ્ઞાન છે એ જ્ઞાયક ભાવનું લક્ષણ છે, જ્ઞાન છે એ જ્ઞાયકનો એક સ્વાભાવિક અંશ છે, અને એ અંશ છે એને જ્ઞાન કહેવાય છે, એને ઉપયોગ કહેવાય છે, એને જ્ઞાનનો પર્યાય કહેવાય છે, કે જેમાં જાણવું 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 ચાલ્યા જ કરે છે. હવે એ જે જ્ઞાનનો અંશ છે એમાં પ્રથમમાં પ્રથમ શું કરવું, તો કે પ્રથમમાં પ્રથમ એમાં આત્મા કેવો છે એવા આત્માને જાણવો. પ્રથમમાં પ્રથમ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. જાણવું કદી જ્ઞાનના સ્વભાવમાંથી છૂટતું નથી, જ્ઞાન કદી જાણ્યા વગર રહેતું નથી, જ્ઞાનના સ્વભાવમાં આત્માનું જાણવું પણ કદી છૂટતું નથી. એવો જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનો અંશ દરેક જીવને પ્રત્યેક સમયે પ્રગટ રૂપે એનો સ્વાભાવિક અંશ એટલે કે જ્ઞાયકનું એક લક્ષણ એટલે કે એ સ્વભાવ અંશ એ પ્રત્યેક સમયે દરેક જીવને વિદ્યમાન છે. એ વિદ્યમાન અંશમાં પહેલામાં પહેલા મોક્ષાર્થીએ એવો પુરુષાર્થ કરવો કે એ જ્ઞાનમાં આત્મા કેવો છે, આત્મા શું છે, આત્મા કેવી રીતે જાણવો, આત્મા કેવી રીતે જણાઈ રહ્યો છે એનો પહેલામાં પહેલા એને નિર્ણય કરવો. જ્ઞાનમાં નિર્ણય થાય છે અને એ નિર્ણયની ખૂબ કિંમત હોય છે. એ નિર્ણયથી જ ખરેખર આત્મજ્ઞાનની અને શ્રદ્ધા સમ્યકની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી એના નિર્ણયમાં કચાશ છે, જ્યાં સુધી એના નિર્ણયમાં યથાર્થતા નથી આવતી, જ્યાં સુધી એનું જ્ઞાન આવો જ્ઞાયક સ્વભાવ છે એવા નિર્ણય સુધી પહોંચતું નથી, ત્યાં સુધી શ્રદ્ધાનો પ્રશ્ન જ ખરેખર ઉપસ્થિત થતો નથી. એટલે આ ગાથામાં પહેલામાં પહેલી વાત આચાર્ય ભગવાન એ કરવા માંગે છે કે સર્વથી પ્રથમમાં પ્રથમ તારા જ્ઞાનમાં તારા આત્માને તું જાણ, અને એ જાણ એના પહેલા પણ તું આત્મા કેવો છે એ પ્રથમમાં પ્રથમ નિર્ણય કર, તો આત્માનું જાણવું તને થશે. એ નિર્ણય જ્ઞાનમાં થતો હોય છે અને એ જ્ઞાનનો અંશ લક્ષણ રૂપે સ્વભાવના અંશ રૂપે દરેક જીવને જાણવું 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 એવો સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ વર્તમાનમાં રહેલો છે. એ અંશ છે એમાં જાણવું કદી છૂટતું નથી અને એ જાણવું છૂટતું નથી. એ અંશ છે એ સ્વભાવનો અંશ હોવાથી એ જ્ઞાયકમાંથી આવતો હોવાથી એ જ્ઞાયક ભાવ જે સ્વભાવ છે એ સ્વભાવમાંથી પ્રગટ થતો અંશ હોવાને કારણે એને સ્વભાવનો અંશ કહેવામાં આવે છે. તો એ અંશ કદી પણ જ્ઞાયકથી જુદો નથી પડતો. એ કાયમ અંશ અંશી જે જ્ઞાયક ભાવ છે એની સાથે અનન્ય કથંચિત રહેલો છે. એ જ્ઞાનમાં આત્માનું જાણવું નિરંતર ચાલુ જ હોય છે. એવો પહેલામાં પહેલા જીવને નિર્ણય આવવો જોઈએ કે સૌથી પ્રથમમાં પ્રથમ મારો આત્મા જ્ઞાયક ભાવ છે, હું અખંડપણે ધ્રુવ રૂપે રહેલો છું, મારું ઉપાદેયભૂત તત્વ છે એ શુદ્ધ 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 સ્વભાવથી જ અનાદિથી શુદ્ધ રહી ગયું છે. એમાં કદી અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો, કદી અલ્પજ્ઞતા થઈ નથી. કોઈ પણ સમયે એ જ્ઞાયક ભાવ મારી પર્યાયમાં આવ્યો નથી, મારી પર્યાય રૂપે એવા અપરિણામી સ્વભાવનું કદી પરિણમન થયું નથી. એવો મારો જે જ્ઞાયક ભાવ છે જે અનાદિ અનંત છે, જે પરિપૂર્ણ છે, જે નિર્વિકલ્પ છે, જે સદાય ચિદાનંદ ઘન રૂપે રહેલો છે, જે સદાય શાશ્વત છે, અભેદ છે, એવો જે મારો શુદ્ધ આત્મા છે, એવો જે મારો જ્ઞાયક ભાવ છે, એવો મારો ભૂતાર્થ સ્વભાવ છે, એ ભૂતાર્થ સ્વભાવ એ અનાદિ અનંત એવો ને એવો રહી ગયો છે. એમાં કાંઈ બગાડ થયો નથી, એમાં ક્યારેય અશુદ્ધતાનો પ્રવેશ થયો નથી. એ શુદ્ધ 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 અનાદિથી શુદ્ધ રહી ગયો છે કે જ્યારે હું એ શુદ્ધ સ્વભાવને જોઉં ત્યાં જ મારી પર્યાય છે ને શુદ્ધતા રૂપે પરિણમી જાય છે. બસ એવું અપરિણામી તત્વ તો અનાદિથી એની પાસે કોઈ પણ સમયે અધૂરા વગરનું પરિપૂર્ણ કૃતકૃત્ય રૂપે રહેલું છે. એવો જે સ્વભાવ છે, એવો જે જ્ઞાનમય આત્મા છે, એવો જે સુખમય આત્મા છે, એમાંથી જ પ્રત્યેક સમયે એનો એક સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ થાય છે. એ સ્વભાવનો જે અંશ જે પ્રગટ થયો પ્રત્યેક સમયે એને ઉપયોગ લક્ષણ ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગ છે, એ ઉપયોગ કદી ઉપયોગવાનમાંથી આવતો હોવાથી કદી ઉપયોગવાનને એ ઉપયોગ છોડતો જ નથી. અનાદિથી એ ઉપયોગમાં ઉપયોગવાન પ્રતિષ્ઠિત રૂપે રહેલો છે. અનાદિથી એ ઉપયોગ જે અંશ પ્રગટ થયો છે એ ક્રિયા છે, ક્રિયાશીલ ઉપયોગ છે. અને જે સ્વભાવ છે, જ્ઞાયક ભાવ છે, સ્વભાવવાન છે, એ છે એ નિષ્ક્રિય પરમાત્મા છે. અને એ નિષ્ક્રિય પરમાત્માથી એક જે સ્વભાવવાનમાંથી જે પ્રગટ ઉત્પાદરૂપ ઉપયોગનો અંશ પ્રગટ થાય છે એમાં પ્રત્યેક સમયે ક્રિયા છે, એ ક્રિયાશીલ ઉપયોગ છે, અને ઓલો નિષ્ક્રિય ઉપયોગવાન છે. આવો નિષ્ક્રિય ઉપયોગવાન અને આવો ક્રિયાશીલ ઉપયોગ એ પ્રત્યેક સમયે પ્રત્યેક જીવની પાસે બંને પ્રગટ રૂપે રહેલા છે. ત્રિકાળી જ્ઞાયક પણ પ્રગટ છે અને એનો ઉપયોગ રૂપી જ્ઞાન ભાવ પણ પ્રત્યેક સમયે એની પાસે પ્રગટ છે. કોઈ અપ્રગટ નથી, બે પ્રગટ છે. પછી ત્રિકાળી જ્ઞાયક ભાવને અપ્રગટ કહેવામાં આવતો હોય અને પર્યાયને પ્રગટ કહેવામાં આવે તો એ પર્યાયમાં હજી એનું સમ્યક પ્રકારે વેદન નથી આવ્યું, સમ્યક પ્રકારે જાણવું નથી થયું. એ અપેક્ષાએ જ્ઞાયક ભાવ અપ્રગટ છે અને એનો ઉપયોગ પ્રગટ છે એમ કહેવામાં આવે. પણ વાસ્તવિક રીતે જોવામાં આવે તો બંને સ્વભાવો, સ્વભાવવાન અને સ્વભાવ અનાદિથી પ્રગટ છે. વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્ય પણ એની પાસે છે અને વર્તમાનમાં એનો ક્રિયાશીલ ઉપયોગનો અંશ પણ, જેમાં જાણવું 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 પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે, એવો ઉપયોગનો અંશ, સ્વભાવનો અંશ પણ પ્રગટ છે. એને કહેવામાં આવે છે જ્ઞાન ભાવ. અને એ જ્ઞાન ભાવમાં મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પહેલામાં પહેલો એ જ્ઞાન ભાવમાં, એ ઉપયોગના અંશમાં મારો અંશી કેવો છે, મારો સ્વભાવવાન કેવો છે, એમાં કેવી રીતે અનાદિ અનંતતા રહેલી છે, એનું કેવું, એ કેવું દ્રવ્ય છે, એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી કેવું છે, એનો ત્રિકાળ કાળ કેવો છે, એનો અનાદિ અનંત ભાવ સ્વરૂપ ગુણો કેવા છે, એવું આખું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડ ત્રિકાળ દ્રવ્ય મારું એવી જ રીતે અનાદિ અનંત એમને એમ સુત્તા રૂપે રહી ગયું છે, એવું પહેલામાં પહેલા એ સ્વભાવ રૂપી અંશમાં સ્વભાવવાન આવો છે એવો પહેલામાં પહેલા નિર્ણય કરવો, પ્રથમમાં પ્રથમ નિર્ણય કરવો કે મારો સ્વભાવ આવો છે, મારો જ્ઞાયક ભાવ આવો છે, મારો ભૂતાર્થ સ્વભાવ આત્મા આવો છે, એવો નિર્ણય પહેલામાં પહેલો મોક્ષાર્થી પુરુષને, એટલે કે જે મોક્ષનો વાંછા વાળો પુરુષ છે, જેને માત્ર મોક્ષ અભિલાષ છે, જેને એકલો મોક્ષ જોઈએ છે, જેને બહારના કોઈ સંયોગ, બહારનો કોઈ ક્ષયોપશમ કે બહારના કોઈ જાણપણાની અધિકતા વર્તતી નથી, એવા જીવને પ્રથમમાં પ્રથમ એવું વૈરતા કરે છે એના સ્વભાવના અંશમાં કે હું તો એક જ્ઞાયક ભાવ છું, હું તો અખંડ પરમાત્મા છું, હું તો ધ્રુવ પરમાત્મા છું, અને મારા ધ્રુવમાં તો મારા ધ્રુવનો વહેતો પ્રવાહ અનાદિથી ચાલ્યા કરે છે. વહેતો પ્રવાહ જે ચાલે છે એમાં ત્રિકાળી જ્ઞાન દર્શન જે ઉપયોગ રૂપે ત્રિકાળ રૂપે રહેલા છે એમાં આખા સ્વભાવનું જાણવું અનાદિથી ચાલી રહ્યું છે. મારો અંદરનો જ્ઞાયક ભાવ જે ત્રિકાળ છે એમાં ને એમાં રહેલું જાણવું દેખવું ત્રિકાળ છે, એમાં મારો સ્વભાવ તો અનાદિથી જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું એવો સ્વભાવવાન તો જણાઈ રહ્યો છે એમાં, એવું મારું સત્વ છે, એવો મારો ત્રિકાળ સ્વભાવ પડ્યો છે. અને એવું જે પડ્યું છે ત્યાંથી જ પ્રત્યેક સમયે એક ઉત્પાદ રૂપી અંશ, ઉપયોગ રૂપી અંશ, એટલે કે જ્ઞાનનો પર્યાય, એટલે કે જ્ઞાનનો ઉપયોગ પ્રત્યેક સમયે પ્રગટ થાય છે. એ ઉપયોગમાં પહેલામાં પહેલો આવો સ્વભાવ છે એવું જાણવું કરવું, એવું જાણવું જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી શ્રદ્ધાનો પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. કારણ કે આ ગાથામાં આચાર્ય ભગવાને એમ લખેલું છે કે જાણેલાનું શ્રદ્ધાન હોય, જેને જાણે ને એની શ્રદ્ધા થાય, જે પદાર્થને જાણ્યો જ નથી એની શ્રદ્ધા કેવી રીતે કરી શકે, જે પદાર્થ એના જ્ઞાનમાં જાણવામાં નથી આવ્યો તો એની જાણવા જાણ્યા સિવાય એની પ્રતીતિ કેવી રીતે થઈ શકે. તો પહેલામાં પહેલો મારો સ્વભાવ આવો છે, મારો જ્ઞાયક ભાવ આવો છે, મારું સ્વરૂપ આવું છે એવું પહેલામાં પહેલા જ્ઞાનમાં એને નિર્ણય કરવો. હવે એ જ્ઞાનમાં નિર્ણય કરવામાં એને ક્યાં ક્યાં તકલીફો ઊભી થાય છે, ક્યાં ક્યાં એને વિભાવ થઈ જાય છે એના ઉપર જ્ઞાન ચાલ્યું જાય છે, કેવી રીતે એ જ્ઞાનમાં એનો નિર્ણય શા માટે નથી આવતો અને કેવી રીતે એનો જ્ઞાનમાં નિર્ણય આવી જાય, એ ચર્ચા બહુ અગત્યની છે. એ મૂળ વાત છે. મૂળ પહેલામાં પહેલું જ્ઞાનથી જ કાર્ય ચાલુ થાય છે. જ્ઞાન સિવાયના અનંત ગુણોની અનંત પર્યાયો વ્યક્તપણે ઉત્પાદ રૂપે એક સાથે હોવા છતાં મુખ્યતા નિયમ થી જ્ઞાન ની હોય છે, કારણ કે જ્ઞાન સિવાય કોઈ ગુણની કોઈ પર્યાયમાં જાણવું નથી. શ્રદ્ધાની પર્યાય, ચારિત્રની પર્યાય, સુખ ગુણની પર્યાય, સ્વચ્છત્વની પર્યાય, વીર્ય ગુણની પર્યાય, વિભુત્વની પર્યાય, કોઈ પણ ગુણની પર્યાય છે એમાં શું થાય છે એનું જાણવું, એનું જ્ઞાન માત્ર જ્ઞાનની પર્યાયમાં વર્તે છે. બીજા કોઈ ગુણની પાસે જાણવાની શક્તિ નથી, જાણવાનો સ્વભાવ નથી. શ્રદ્ધા, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ કોઈને ખબર નથી કે મારું પરિણમન કેવી રીતે ચાલે છે, એ બધું જ્ઞાન નક્કી કરે છે. માટે પહેલામાં પહેલો જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાનનો અંશ છે એ પહેલા તો એના ખ્યાલમાં આવવો જોઈએ કે મારું પ્રગટપણે પ્રત્યેક સમયે જ્ઞાન રહેલું છે. જ્ઞાનમાં જાણવું 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 ચાલી જ રહ્યું છે. અનાદિથી બાહ્ય અપેક્ષાએ વિચારીએ તો રાગનું પરિણમન ચાલુ છે, અનાદિથી ઇન્દ્રિય જ્ઞાનનું પરિણમન ચાલુ છે, દ્રવ્ય કર્મ, નવકર્મ, ભાવકર્મનું પરિણમન અનાદિથી ચાલુ છે. એ બધું પરિણમન ચાલે છે એ સમયે પણ એ પરિણમન ચાલે છે એવી ખબર જ્ઞાનમાં પડે છે. એ જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે. બધી ક્રિયાઓ પ્રતિભાસિત થયા કરે છે અને જ્ઞાન પોતે જ્ઞાનમાં રહીને એને જાણ્યા કરે છે. એવી જ રીતે આત્માનો સ્વભાવ છે, આત્મામાં અનંત ગુણો રહેલા છે, આત્મામાં ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું ચાલી રહ્યું છે, એવું પણ જ્ઞાન છે ને એ જ્ઞાનના ઉપયોગમાં, જ્ઞાનના અંશમાં વર્તી રહ્યું છે. એવી રીતે સ્વનું જ્ઞાન પણ વર્તી રહ્યું છે અને પરનું જ્ઞાન પણ એ જ્ઞાનના અંશમાં પ્રતિ સમયે દરેક જીવને, કોઈ પણ જીવ એવો નથી કે જેનો ઉપયોગનો અંશ જે પ્રગટ હોય અને એમાં સ્વપરનું પ્રકાશન ન થતું હોય, સ્વપરનું પ્રતિભાસન ન થતું હોય. દરેક જીવની સ્થિતિમાં પ્રત્યેક સમયે એક સમયવર્તી જ વિચાર કરવામાં આવે તો એ સમયે એના જ્ઞાનના ઉપયોગમાં નિરંતરપણે જ્ઞાયકનું પણ જાણવું વર્તી રહ્યું છે અને પર પદાર્થોમાં જે કાંઈ પરિણમન થઈ રહ્યું છે એનું પણ જાણવું પ્રતિભાસ રૂપે વર્તી રહ્યું છે, એટલે કે પ્રકાશન રૂપે વર્તી રહ્યું છે. આવો જ્ઞાનનો દેવડા ધર્મવાળો, દ્વિરૂપતા વાળો એક સમયે એક ઉપયોગરૂપ સ્વભાવ અનાદિથી ચૈતન્ય અનિવૃદાયી પરિણામ રૂપે જાણવું 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 અંશ રૂપી જાણવું લઈને અનાદિથી રહી ગયો છે. એવું જ્ઞાન દરેક જીવને પ્રત્યેક સમયે પ્રગટ છે, એ પ્રગટ અંશ છે, એ પ્રગટ અંશ જ જાણવું કર્યા કરે છે. દરેક પદાર્થનું ક્રિયાશીલ જાણવું પ્રગટ અંશમાં અનાદિથી થઈ રહ્યું છે. હવે આમાં જે વિષય આવ્યો છે કે એમ કે પહેલામાં પહેલો જાણવો આત્માને અને એ જાણેલાનું જ શ્રદ્ધાન કરવું, તો હવે જાણવું તો બંનેનું વર્તી રહ્યું છે. જેવું પર પદાર્થ છે એવું પણ જાણવું વર્તી રહ્યું છે અને સ્વ પદાર્થ છે એવું પણ જાણવું વર્તી રહ્યું છે. તો હવે પહેલામાં પહેલો આત્માને જ જાણવો એમ જ્યારે કહેવામાં આવે છે તો એનો અર્થ એમ છે કે એ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે, એ આત્માનો ઉપયોગ છે. એ કોઈ બાહ્ય પરિણમન થાય છે, પરસન્મુખ પરિણમન થાય છે એનો એ ઉપયોગ નથી. એ ઉપયોગનો અંશ છે, એ ઉપયોગવાનનો છે. માટે એ ઉપયોગવાનના અંશમાં સર્વપ્રથમમાં પ્રથમ આત્માને જાણવાની પ્રવૃત્તિ કરવી, કારણ કે આત્મામાં સુખ છે, આત્મામાં જ્ઞાન છે. દરેક જીવને સુખ જોઈએ છે, દરેક જીવને સમ્યક જ્ઞાનની આવશ્યકતા છે. તો એ માટે થઈ અને આત્મા જ ખરેખર જ્ઞાન સુખમય રૂપે રહેલો હોવાથી પહેલામાં પહેલો આત્માને જાણવો, એવું પહેલામાં પહેલા જે આચાર્ય ભગવાનનું કથન છે તો એમાં જે સ્વભાવનો અંશ અનાદિથી રહ્યો છે એમાં તો જાણવું 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 પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે અને સ્વભાવના અંશમાં તો બે સ્વ અને પર બેનું પ્રતિભાસન પણ ચાલી રહ્યું છે. તો એવા અંશમાં બંનેનું પ્રતિભાસન હોવા છતાં જાણવું એક આત્માનું જ કરવું, એક આત્માનું જ થઈ જાય તો એને સુખની પ્રાપ્તિ થાય, તો એ કેવી રીતે એને આત્માનું જાણવું થઈ શકે? તો એ જ્ઞાનનો જે ઉપયોગ છે એ પ્રતિ સમયે એ જ્ઞાનાકાર રૂપે રહેલો છે અને પ્રતિ સમયે એ જ્ઞાનના આકાર જે રહેલા છે એ જ્ઞાનના આકારમાં જેવા જેવા બાહ્ય જ્ઞેયો છે અને જેવું જેવું આંતરિક એનું સ્વજ્ઞેય છે એવા જ્ઞેયાકારો પણ પ્રતિ સમયે એ જ્ઞાનના ઉપયોગમાં રચાયા કરે છે. એ જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છતા લઈને રહેલો છે અને એ સ્વચ્છતામાં આખો જ્ઞાયક ભાવ છે એ પોતે એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે અને બાહ્ય જે વસ્તુઓ છે જેમ કે રાગ છે તો રાગનું પણ પ્રમેયત્વ એટલે જ્ઞેયત્વ એ જ્ઞાનમાં પ્રદર્શિત થઈ રહ્યું છે. હવે એવું પ્રદર્શિત સ્વ અને પરનું પ્રકાશન જે જ્ઞાનના ઉપયોગમાં થઈ રહ્યું છે એ જ્ઞાનનો ઉપયોગ તો જ્ઞાનના આકારે રહેલો છે અને એ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનના આકારે રહેલો છે એ જ જ્ઞાનના આકારમાં પ્રતિ સમયે જ્ઞેયાકારોની રચના થાય છે. એ જ્ઞેયાકારો કેવા છે કે એ જ્ઞેયાકારો બનેલા છે તો જ્ઞાનના, એ જ્ઞેયાકારો બહારના જ્ઞેયના નથી, એ તો જ્ઞાનના જ જ્ઞેયાકારો છે અને અંદરનો પણ સ્વભાવ છે એ પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે જ્ઞાનમાં. તો એ જ્ઞાનમાં જે જ્ઞેયાકારો બને છે એ પણ જ્ઞાનના જ છે. એટલે વર્તમાનમાં જે જ્ઞાનનો અંશ ઉપયોગ રૂપી સ્વભાવ જે અંશ પ્રગટ છે એમાં જે ક્રિયા ચાલી રહી છે એ ક્રિયામાં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. પ્રત્યેક સમયે જ્ઞાન છે એટલે જ્ઞાન છે એટલે જ્ઞાન છે એ જ્ઞાનના આકારે રહેલું છે. જ્ઞાનના આકારે એટલે કે જ્ઞાનના સ્વરૂપે રહેલું છે એટલે કે અહીંયા જ્ઞાનનું જ મટીરિયલ છે. જ્ઞાન સિવાય કંઈ છે નહીં જ્ઞાનના સ્વભાવના અંશમાં જ્ઞાનના ઉપયોગમાં. તો એ જ્ઞાનના સ્વભાવનો અંશ છે એ જ્ઞાનનું મટીરિયલ છે એમાં પ્રતિ સમયે પોતે જ્ઞાનનો ઉપયોગ છે ને એ સ્વચ્છ છે, એ સ્વચ્છતા લઈને બેઠો છે. જો સ્વચ્છતા એમાં ન હોય ને તો કોઈ દિવસ જ્ઞેયાકાર પણ એમાં ન બને. જેમ કે પાણીની સ્વચ્છતા છે તો પાણીનો સ્વભાવ જે સ્વચ્છ છે તો એમાં જેમ કે આકાશમાં તારા હોય તો એ તારાનું પ્રતિબિંબ જે પાણીમાં પડે છે તો હવે એ પાણી પોતે જો સ્વચ્છ ન હોય, પાણી જો મલિન થઈ ગયું હોય તો પછી કદી પણ તારાનો પ્રતિભાસ પણ ન થઈ શકે, તારાનું પ્રતિબિંબ પણ એમાં પડી ન શકે. એવી રીતે જ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાનનો ઉપયોગ છે, જ્ઞાનનો અંશ છે એ પ્રત્યેક સમયે સ્વચ્છ રહી ગયો છે. જ્ઞાયક ભાવ તો અનાદિ અનંત શુદ્ધ છે, અનાદિ અનંત અપરિણામી છે, એમાં અશુદ્ધતાનો પ્રવેશ થયો નથી. પણ એનો જે અંશ પ્રતિ સમયે પ્રગટ થાય છે કે જેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે, જેને લક્ષણ કીધું એવા લક્ષણરૂપી અંશ છે એ અંશ પણ એની સ્વચ્છતાને એણે ક્યારેય છોડી નથી. એ જ્ઞાનના આકાર જે એમાં છે એ જ્ઞાનાકાર છે, એમાં પ્રત્યેક સમયે જે જ્ઞેયાકારની રચના થાય છે તો એ રચના જ્ઞેયાકારની જ્ઞાનના આકારમાં થઈ કેવી રીતે શકે કે જ્ઞાન પોતે પોતાથી સ્વચ્છ રહી ગયું હોય, જ્ઞાન પોતે પોતાથી અંશ રૂપે જ્ઞાન રૂપે રહી ગયું હોય, એ અજ્ઞાન રૂપ ન થયું હોય. ત્યારે જ જ્ઞાનમાં ખરેખર જ્ઞાનના આકારવાળા જ્ઞાનના ઉપયોગમાં જ્ઞેયાકાર બની શકે એવા જ્ઞેયાકાર પ્રતિ સમયે બન્યા કરે છે. દરેક સમયે દરેક ઉપયોગની અવસ્થામાં ક્રિયાશીલ ઉપયોગમાં જ્ઞાનના જે આકારે રહેલું જ્ઞાન છે એમાં પ્રતિ સમયે જ્ઞેયાકાર બન્યા કરે છે. એ જ્ઞેયાકાર પણ સ્વતઃસિદ્ધ છે, એ જ્ઞેયાકારમાં બાહ્ય જ્ઞેયનું કાંઈ નથી કે એ જ્ઞેયાકારમાં અંદરના સ્વભાવનું પણ કાંઈ નથી. એ જ્ઞાનનો પોતાનો અંશ સ્વતંત્ર નિરપેક્ષપણે પ્રગટે છે અને નિરપેક્ષ ક્રિયાશીલ અંશમાં પ્રતિ સમયે જ્ઞાન આકાર રહેલા છે અને એ જ્ઞાનના આકાર એનું પરિણમન પ્રત્યેક સમયે જ્ઞેયાકાર રૂપ થાય છે. એને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર કહેવામાં આવે છે. પ્રતિ સમયે એ જ્ઞાન સ્વભાવનો અંશ લઈને રહેલું છે અને એ સ્વભાવના અંશમાં પ્રત્યેક સમયે જ્ઞેયાકાર રચાય છે. એ જ્ઞેયાકાર રચાય છે કેવી રીતે કે એની સ્વચ્છતા રહી ગઈ છે, એ સ્વચ્છતા રહી ગઈ છે એટલે જ્ઞેયાકાર રચાય છે. હવે એ જ્ઞેયાકાર જે રચાય છે એ બાહ્યમાં જેવું જ્ઞેય છે ને એવા જ અહીં જ્ઞાનમાં જ્ઞેયાકાર રચાય છે અને અંદરમાં જેવો જ્ઞાયક છે એવો જ અહીંયા જ્ઞાનાકાર રચાય છે. બાહ્યમાં જેવું જ્ઞેય છે એવા જ્ઞેયાકાર રચાય છે, અંદરમાં જેવો જ્ઞાયક છે એવા જ્ઞાનના આકાર રચાય છે. એવું જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રત્યેક સમયે એક સમયમાં આ સ્વભાવના અંશમાં પ્રતિ સમય ચાલી રહ્યું છે. સમય એક જ છે, આગળ પાછળની અવસ્થાને યાદ ન કરવી, આગળ પાછળના કોઈ પણ પરિણામનો વિચાર ન કરવો, આ એક જ સમયની ચર્ચા ચાલે છે. પ્રતિ સમયે પ્રત્યેક અંશમાં, પ્રત્યેક ઉપયોગ રૂપી અંશમાં આવું પરિણામન દરેક જીવને સ્વપર પ્રકાશક રૂપે, સ્વપર પ્રતિભાસ રૂપે, જ્ઞાનત્વ જ્ઞેયત્વ રૂપે, જ્ઞાનાકાર જ્ઞેયાકાર રૂપે, પ્રત્યેક સમયે દરેક જીવને આવું પરિણામન એના જ્ઞાનના અંશમાં ચાલી રહ્યું છે. આવો જ્ઞાનનો અંશ દરેક સમયે દરેક જીવ પાસે મોજૂદ છે. હવે અહીંયા મૂળમાં મૂળ છે ને ભેદ જ્ઞાનની કળા અહીંયા છે. પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, એટલે કે બીજું કાંઈ ન જાણવું, એવી આમાં નાસ્તિની વાત ક્યાંય લીધી જ નથી આ ગાથામાં. આ ગાથામાં એક જ વાત લીધી છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ શું કરવું, તો કે આત્માને જાણવો. તો કે બીજું કાંઈ છે કે નહીં, બીજું કાંઈ જાણવું કે ન જાણવું, તો કે એ ચર્ચા જ નથી. કાંઈ બીજું કાંઈ છે કે નહીં, કે બીજું કાંઈ જાણવું કે ન જાણવું, એ ચર્ચા આમાં આચાર્ય ભગવાને લીધી જ નથી. આમાં પહેલામાં પહેલી વાત એ કરી છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પછી તેનું શ્રદ્ધાન કરવું, અને આ આ જ આત્મા છે તેનું આચરણ કરવાથી કર્મોથી છૂટી શકાશે. એ કર્મોથી છૂટી શકાશે, એ શબ્દ જે વાપરવામાં આવ્યો છે એ પણ એક એનું ફળ બતાવ્યું છે. પણ ખરેખર તો એ ફળની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય, કે મોક્ષાર્થી પુરુષે, મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ તો આત્માને જાણવો, તો એ પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, તો એ આ પ્રત્યેક સમયે જ્ઞાનનો જે ઉપયોગ પ્રગટ છે, એ જ્ઞાનનો ઉપયોગ પ્રગટ છે, એમાં પ્રત્યેક સમયે જ્ઞાનના આકારો પણ રહેલા છે, અને એ જ જ્ઞાનના આકાર જ્ઞેયાકાર રૂપે પણ પ્રત્યેક સમયે એનું પરિણમન દરેક સમયે ચાલુ છે. એટલે કે બાહ્યના જ્ઞેયો છે એ પણ પ્રતિભાસિત જ્ઞાનમાં થયા કરે છે, અંદરનો જ્ઞાયક ભાવ પણ જ્ઞાનમાં પ્રતિભાસિત થયા કરે છે, અને જ્ઞાન ઉપયોગ છે એનું સ્વતંત્ર પરિણમન પોતાના સટકારકથી, બહારના જ્ઞેયોની અપેક્ષા વગર, બહારના જ્ઞેયોના નિમિત્તની પણ અપેક્ષા વગર, બહારના જ્ઞેયોના પ્રતિભાસની પણ અપેક્ષા વગર, બહારના જ્ઞેયોની કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર, નિરપેક્ષપણે અંદરના સામાન્ય જ્ઞાયક સ્વભાવની પણ અપેક્ષા વગર, અંદરના પોતાના અનંત ગુણાત્મક અભેદ અખંડ જ્ઞાયકની પણ અપેક્ષા વગર, નિરપેક્ષપણે પોતાના સ્વભાવના અંશનું એટલે કે ઉપયોગનું, સામાન્ય ઉપયોગનું પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન પ્રત્યેક સમયે સ્વતંત્ર નિરપેક્ષપણે થાય છે. કોઈ પણ જાતની, સ્વની કે પરની સાપેક્ષતા કે અપેક્ષા વગર પોતાનો ઉપયોગ સ્વતંત્રપણે, નિરપેક્ષપણે, જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારપણે પ્રતિ સમયે પરિણમન રૂપ વર્તી રહ્યો છે. આવો સ્વભાવ એ પણ એક આત્માના ઉપયોગનો, એના અંશનો પણ આ સ્વભાવ છે. એ સ્વભાવ ક્યારેય જ્ઞેયાકાર નથી થતો એવું નથી, ક્યારેય જ્ઞાનાકાર નથી થતો એવું નથી, અનાદિ અનંત જ્ઞાનાકાર જ્ઞેયાકાર રૂપ પણ એનું ચાલુ જ છે. અનાદિ અનંત એ કદી છૂટતું નથી, કારણ કે એ સ્વભાવ છે. એમાં જ્ઞાનના આકારો પણ બને છે, જ્ઞેયના આકારો પણ બન્યા કરે છે. કેવળ જ્ઞાનમાં જુઓ તો પણ અનાદિ અનંત એવો સ્વભાવ રહી ગયો છે કે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણામ એનું ચાલ્યા જ કરે છે. કારણ કેવળ જ્ઞાન થાય ત્યારે પણ લોકલ લોક જ્ઞેય છે એના આકારોનું અહીંયા કેવળ જ્ઞાનમાં પરિણમન જ્ઞેયાકાર રૂપે થયા કરે છે. એ છે જ્ઞેયાકાર એને કહેવામાં આવે છે. એ જ્ઞેયો બહારના છે, એની સાપેક્ષતાથી એનું નામ જ્ઞેયાકાર કીધું છે. છે તો ખરેખર એ જ્ઞાનના જ આકાર, ખરેખર છે એ તો જ્ઞાનના જ કલ્લોલો છે. તો ખરેખર ત્યાં જ્ઞાન 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 જ વર્તી રહ્યું છે. જ્ઞાનની જ ક્રિયા ચાલે છે, જાણવાની જ ક્રિયા ચાલે છે. સ્વભાવ ભૂત ઉપયોગ જ ત્યાં ચાલી રહ્યો છે. એવું જ્ઞાનનું પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન દરેક જીવને વર્તમાનમાં દરેક સમયે ચાલી રહ્યું છે. સ્વભાવ તો ત્રિકાળ છે, એવો ને એવો છે. બહારના જ્ઞેયો છે એ પોતે પોતાથી પરિણમિત થયા કરે છે, અને અહીંયા એની બેની વચ્ચે એક સ્વભાવનો અંશ એટલે કે એક ઉપયોગનો અંશ એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પણ પ્રત્યેક સમયે પરિણમી રહ્યો છે. એનું પરિણમન પ્રત્યેક સમયે ચાલી રહ્યું છે. આ આટલી આપણે આની વાત કરીએ છીએ અને આટલી આ ચર્ચા થાય છે એમાં ઘણું રહસ્ય છે કે પહેલામાં પહેલા તો આવો સ્વભાવ છે ને એ સ્વીકારમાં આવવો જોઈએ જીવને. વિધિ નિષેધ ભેદ જ્ઞાન એ બધી પાછળની પ્રક્રિયાઓ છે, પહેલા એને સ્વભાવનું ભાન થવું જોઈએ. એ બધી ચર્ચાઓ છે કે હે ઉપાદેય કેવી રીતે કરવું, વિધિ નિષેધ કેવી રીતે કરવો, નિષેધ કરી અને વિધિમાં કેવી રીતે આવવું, વિધિના વિકલ્પ છોડી અને વિધિ સ્વભાવમાં કેવી રીતે પહોંચવું, એ બધી પછીની ચર્ચાઓ છે. પહેલામાં પહેલો એ સ્વભાવને સમજવું જોઈએ ને કે સ્વભાવ વાન મારો અનાદિ અનંત ત્રિકાળ નાયક ભાવ કેવો રહેલો છે અને પ્રત્યેક સમયે એ જ નાયકમાંથી પ્રવાહ રૂપે ઉત્પાદ રૂપે પ્રગટ થતો જ્ઞાનનો એક સ્વતંત્ર નિરપેક્ષ ઉપયોગ, એ નિરપેક્ષ ઉપયોગ છે કેવો, એ નિરપેક્ષ ઉપયોગમાં થઈ શું રહ્યું છે, એ નિરપેક્ષ ઉપયોગ પણ અનાદિ અનંત છે તો એ કેવો છે, એમાં જાણવું વર્તી રહ્યું છે તો એ ઉપયોગનું ખરેખર સ્થિતિ શું છે એ ઉપયોગની, તો કે એ ઉપયોગની સ્થિતિ એવી રહી ગઈ છે કે એમાં અનાદિથી જ્ઞાનાકાર રૂપે જ્ઞાન રહેલું છે અને એ જ જ્ઞાનાકાર રૂપ જ્ઞાન છે એને જ્ઞેયોની સાપેક્ષતાથી એ જ જ્ઞાનાકાર રૂપ જ્ઞાન જ્ઞેયાકાર પણ પરિણમે છે. આવું એક સ્વભાવના અંશનું સ્થિતિરૂપ પરિણમન દરેક જીવ પાસે અત્યારે વર્તમાનમાં રહેલું છે. એક એની પાસે સ્વભાવવાન છે, એક એની પાસે આવો ઉપયોગરૂપી સ્વભાવ છે અને એક બાહ્યમાં રાગનું પરિણમન એની પાસે અત્યારે વર્તમાનમાં દશામાં બહિર્લક્ષે વર્તી રહ્યું છે. આવી એની અત્યારે વ્યવસ્થા વર્તમાનમાં રહેલી છે. આવો સ્વભાવ જ્ઞાયક ભાવ અને આવું જ્ઞાનનું પરિણમન અનાદિથી એની પાસે રહેલું છે. હવે આવું પરિણમન છે, એ પરિણમન છે, એ પરિણમનને ખાલી જોવે, ખાલી એની તપાસ કરે, ખાલી એની સમજે, ત્યાં સુધી કાંઈ દોષ નથી થયો. હજી દોષ થયો નથી કાંઈ, હજી તો જ્ઞાનનો ઉપયોગ છે કે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પણ પરિણમ્યો છે અને જ્ઞાયક ભાવ છે એ ત્રિકાળ શુદ્ધ 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 અનાદિ અનંત અખંડ એકરૂપ અપરિણામી ધ્રુવરૂપ શાશ્વત રૂપ જાણવા દેખવાના ત્રિકાળ સ્વભાવરૂપ અંદરમાં એવો ને એવો રહી ગયો છે અને પ્રત્યેક સમયે એની ક્રિયા એની ઉપયોગરૂપી ક્રિયા એમાં આવું જાણવું 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 જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રૂપે વર્તી રહ્યું છે. આવી એની સ્વભાવની વર્તમાનમાં સ્થિતિ અનાદિથી રહી ગઈ છે. હવે આ સ્વભાવની સ્થિતિ રહી ગઈ છે એમાં આવું જાણવું વર્તી રહ્યું હોવા છતાં એને આત્માને પહેલામાં પહેલો જાણવો, આવું જાણવું બહારના પદાર્થો બહારના જ્ઞેયો કે રાગ લ્યો, મુખ્યપણે રાગ લ્યો, તો રાગનું પણ જ્ઞાન એને જ્ઞેયાકાર જ્ઞાનમાં રાગનું પણ પ્રતિભાસન પણ અત્યારે વર્તમાનમાં ચાલુ છે અને એ જ જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞાનાકારમાં એને જ્ઞાયકનું પણ પ્રતિભાસન પણ અત્યારે વર્તમાનમાં ચાલુ છે. હવે આ સ્વભાવ તો જ્ઞાનનો છે, આ તો જ્ઞાનાકાર રૂપ સ્વભાવ છે. એ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારમાં ક્યાંય રાગ આવી નથી ગયો કે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારમાં ક્યાંય જ્ઞાયક ભાવ પણ અંદર પ્રવેશી નથી ગયો. એક જ્ઞાયક ભાવ એની સ્થિતિ છે, એક જ્ઞાનના સ્વભાવરૂપ ઉપયોગની સ્થિતિ છે અને બહારમાં વિપરીત રૂપે એનું બહિર્લક્ષે પરિણમતું ચારિત્ર ગુણની વિપરીત અવસ્થાનું રાગરૂપી પરિણમન પણ વર્તમાનમાં અત્યારે ચાલી રહ્યું છે. આવી એની સ્થિતિ વર્તમાનમાં જીવની રહેલી છે. આ સ્વભાવ પહેલામાં પહેલા એને પહેલા ખ્યાલમાં આવી જાય કે આ પરિણમન જે ઉપયોગનું ચાલી રહ્યું છે અને જે ઉપયોગવાન અપરિણામી રહ્યો છે એ જ ઉપયોગવાનમાંથી પ્રત્યેક સમયે કોઈ પણ જાતની કોઈ જ્ઞેયોની સાપેક્ષતા વગર જ્ઞાયકની પણ સાપેક્ષતા વગર એકલો ઉપયોગ પોતે સ્વતંત્રપણે જ્ઞાયકમાંથી ઉત્પાદ પામે છે. એ પોતે સ્વતંત્રપણે ઉત્પાદરૂપ પરિણમે છે. એને કઈ જ્ઞાયક ઉપયોગને બહાર મોકલતો નથી કે કોઈ રાગમાંથી એનો ઉપયોગ આવતો નથી. એનો ઉપયોગ સ્વતંત્રપણે ઉત્પાદ પામે છે, નિરપેક્ષપણે પોતાથી પોતે સ્વયં ઉત્પાદ રૂપે પરિણમે છે. પોતે સ્વયં જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર બને છે. પોતે સ્વાભાવિક જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર રૂપ પરિણમન એનું પ્રત્યેક સમયે થાય છે. આવી એની સ્થિતિ વર્તમાનમાં અનાદિથી આવી સ્થિતિ એની વર્તમાનમાં રહી ગઈ છે, અને એ જ સમયે એ જ સ્થિતિમાં એ જ સમયે એનું ભેદ જ્ઞાન કેવી રીતે થાય એ વિષય આપણો હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, એ વિષય આપણે હવે હવે પછીના સ્વાધ્યાયમાં લેશું. મૂળમાં અને મૂળમાં તો એ વાત છે કે પ્રથમમાં પ્રથમ એણે આત્માને જાણવો, એ આત્માને જાણતા પહેલા એને પ્રથમમાં પ્રથમ એની વ્યવસ્થા, જ્ઞાયક ભાવ કેવો છે, એના જ્ઞાનના ઉપયોગનું પરિણમન કેવી રીતે સ્વભાવના અંશનું ચાલી રહ્યું છે, અને બાહ્યમાં બહિર્લક્ષીપણે રાગાદી ભાવ કેવી રીતે પરિણમે છે, એ પહેલામાં પહેલો એણે આવો નિર્ણય એના જ્ઞાનમાં આવવો જોઈએ કે મારો સ્વભાવ વાન છે, એમાંથી મારું જે પરિણમન સ્વભાવના અંશનું થાય છે એ સ્વભાવના અંશમાં સ્વચ્છતા રહી ગઈ છે, અને એ સ્વભાવનો અંશ પ્રતિ સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પણ પરિણમી રહ્યો છે, અને એ જ્ઞેયાકાર બને છે કે એ જ્ઞાનાકાર બને છે એને નથી તો કોઈ જ્ઞાયકની અપેક્ષા કે નથી તો કોઈ બાહ્ય જ્ઞેયની સાપેક્ષતા, એ પોતે સ્વતંત્રપણે નિરપેક્ષપણે એ ઉપયોગ જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પણ પ્રતિ સમયે પ્રગટ રૂપે વર્તી રહ્યો છે. આવો પહેલામાં પહેલો દરેક આત્માથી જીવે નિર્ણય કરવો.
આચાર્ય ભગવંતે જે કહ્યું કે મોક્ષાર્થી જીવે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, તો આત્માને જાણવા માટેની સાથી ભૂમિકા મૂકી મોક્ષાર્થી,
મોક્ષ નો અર્થી છે એમ કેવા માંગે છે કે એને સૌથી પ્રથમમાં પ્રથમ તો એને મોક્ષ જ જેને જોતો હોય, જેને ખરેખર બીજી કોઈ જિજ્ઞાસા કે કોઈ અપેક્ષા કે કોઈ તત્પરતા ન હોય, અને એને આચાર્ય ભગવાનના શાસ્ત્રમાં જે લખેલું છે અને ગુરુદેવે જે એનું સ્પષ્ટીકરણ છે કર્યું છે એ સમજાણું હોય, અને એની ઈચ્છા એવી જ હોય, એની ભાવના એવી હોય, એને અંદરથી પરેડો હોય, અને એને ખાલી મોક્ષની જ પ્રાપ્તિ કરવાની ભાવના હોય, એના માટે આચાર્ય ભગવાને આમાં મોક્ષાર્થી શબ્દ વાપરેલો છે. એટલે એમાં પુરુષાર્થી કે ભવિતવ્યતા કે એમાં સમવાય લગાવવાની કાંઈ જરૂર નથી. એમાં પહેલામાં પહેલી મોક્ષનો અર્થી જે છે કે જેને મોક્ષ સિવાય કાંઈ જોતું જ નથી, એવા મોક્ષાર્થીની ચર્ચા આમાં આચાર્ય ભગવાને લીધી છે કે એને પહેલામાં પહેલું શું કરવું, તો કે પહેલામાં પહેલો એને આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો, બીજું કાંઈ જાણવાનો પુરુષાર્થ એને કરવો જ નહીં, પહેલામાં પહેલા આત્મા કેવો છે, કારણ કે આત્માને સમજતા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે એમાં એમ લખ્યું છે કે મોક્ષાર્થી આત્માને પહેલા જાણવો, એમ કહેવાનો આ આશય છે. મિથ્યા દ્રષ્ટિ અને મોક્ષાર્થી એમાં તફાવત શું એમ પૂછો છો આપ? એટલે અત્યારે જે જીવ છે અજ્ઞાની જીવ છે એની પાસે તો અત્યારે મિથ્યાત્વ પ્રત્યેક સમયે એની શ્રદ્ધાની વિપરીતતા તો ચાલુ છે, પણ શ્રદ્ધાની વિપરીતતા ચાલુ હોવા છતાં એની ભાવના એક એવી ચાલવા માંડી છે કે એને માત્ર મોક્ષનું પ્રયોજન છે, એને મોક્ષ જ જોઈ છે, એટલે એ મોક્ષનો જ અર્થી છે. મિથ્યાત્વ હોય ભલે હો, રાગદ્વેષના પરિણામ ચાલતા હોય, અત્યારે વર્તમાનમાં ચાલે છે તો ભલે બહિર્લક્ષે ચાલતા હો, પણ એની ભાવના શું છે, ભાવનાની કિંમત છે, એની ભાવના શું કામ કરે છે કે એને માત્ર મોક્ષ જોઈએ છે, મોક્ષ સિવાય એની કોઈ ઈચ્છા નથી, એની કોઈ વાંછા નથી, એને મોક્ષની જ એક ભાવના છે. એવો જે મોક્ષની ભાવનાવાળો જીવ છે એવા જીવની વાત છે અહીંયા, એને મિથ્યાત્વ છે કે રાગદ્વેષ છે એ વાત આમાં ચર્ચા નથી. અહીંયા તો મોક્ષનો જે અર્થી છે, ભલે વિચ્યાત્વ અત્યારે વર્તતું હોય, હજી સમ્યક જ્ઞાન પ્રગટ નથી હોય, હજી રાગદ્વેષના પરિણામ પણ ચાલતા હોય, પણ એની ભાવનામાં શું રહેલું છે, તો કે એને માત્ર મોક્ષ જોઈએ છે, મોક્ષ સિવાય એની કોઈ અભિલાષા નથી, મોક્ષ સિવાય એને કઈ જોતું નથી, એવા જીવની આમાં ચર્ચા લીધી છે. એટલે એને એમ કહે છે કે મોક્ષાર્થી જેને મોક્ષ જોતો હોય એને પહેલામાં પહેલો આત્માને જાણવો, એટલે મિથ્યા દ્રષ્ટિ હોય કે અજ્ઞાની હોય, એને પણ પહેલામાં પહેલું કાર્ય આ જ કરવાનું છે કે આત્મા કેવો છે એ સમજવો, આત્માને જાણવા માટેના પુરુષાર્થે ચડવું, એમ આચાર્ય ભગવાન કહેવા માંગે છે.
મારો પ્રશ્ન હતો કે આપણે જે કે આપે કીધું કે જ્ઞાનાકાર જ્ઞાન, એટલે જ્ઞાનાકાર એટલે જ્ઞાન નું સ્વરૂપ કીધું, રાઈટ? અને એ જ્ઞાન સ્વરૂપમાં જે જ્ઞાનાકાર દેખાય છે, એ વસ્તુ જે રાગાદી ભાવો જે બધા થાય છે એનું સ્વરૂપ દેખાય છે કે પછી કોઈ વસ્તુ નું સ્વરૂપ દેખાય છે?
એમાં એમાં શું છે કે એમાં ખરેખર તો દેખાય છે જ્ઞાન, એમાં ખરેખર તો એને ખરેખર વાસ્તવિકતાથી જુઓ તો એને જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન છે. તો એમાં જ્ઞેયના આકારો નથી, એમાં જ્ઞાયકના આકારો નથી, ત્યાં તો માત્ર જ્ઞાન જ રહેલું છે, જ્ઞાનનું જ મટીરિયલ છે, ઉપયોગ છે. પણ એ જ્ઞાનના મટીરિયલમાં જે ઉત્પાદરૂપી ભાવ આવ્યો છે, એ ભાવમાં ઉત્પાદમાં જ્ઞાન વર્તું હોવા છતાં જાણવું તો ચાલુ છે, એમાં તો એ જાણવું ચાલુ છે. એ જાણવામાં જ્ઞેયાકારો બને છે, એ જ્ઞેયાકારો રૂપી જ્ઞાન છે, છતાં એ એની જે ભ્રમણા થઈ જાય છે ને કે આમાં જ્ઞેય આવી ગયા છે, એ ભ્રમણા નાશ કરવા માટે ભેદજ્ઞાનની પ્રક્રિયા છે, એ આવતા વખતે આવશે. આપણે એ ખરેખર તો જ્ઞાનનું પરિણમન છે બધું, ત્યાં કઈ મેયનું કઈ નથી, માત્ર જ્ઞાન જ છે ત્યાં, પણ એવો સ્વીકાર નથી આવતો જીવ.
આપણે
ભાવનાની જયારે વાત કરીએ છીએ, ભાવના તો બહુ જ અગત્યની છે, તો ભાવના કયા ગુણ કે કઈ શક્તિ છે આત્માની જે આ ભાવે છે? આપણે કહીએ ભાવે ભાવે ભજીએ, એનો ભાવનાથી જ કેવળ જ્ઞાન સુધી પણ પહોંચ.
હા, એટલે એ એ છે ને, એની એની છે ને શ્રદ્ધામાં એક એવું ચાલતું હોય ને, એની શ્રદ્ધામાં ભાવના ચાલે, કે એની શ્રદ્ધામાં એક એવું ચાલતું હોય કે મારે આત્મા આત્માની જ રુચિ હોય, એને આત્માની રુચિ જ એની મુખ્યપણે ચાલતી હોય શ્રદ્ધામાં. ભલે શ્રદ્ધામાં હજી મિથ્યાત્વ ચાલુ હોય, છતાં એની રુચિમાં એક એવું પરિણમન ચાલુ થઈ ગયું હોય કે એની ભાવનામાં એ જ વર્તતું હોય કે મારે મોક્ષનો અભિલાષી છું, મારે આત્માને જ જાણવો છે, અને મોક્ષ થાય એના માટે આત્માને જાણવો છે એવી અભિલાષાય ન હોય એને, કે મારો મોક્ષ થઈ જાય ને એટલે મારે આત્માને જાણવો છે એવી અભિલાષા પણ ન હોય એને. એને તો હું આત્મા જ છું, અને બસ હું આત્મા છું એ સ્વરૂપ મને કેવી રીતે ખ્યાલમાં આવી જાય, એવી જ ભાવના એની ચાલતી હોય, એવી જ રુચિ એની ચાલે, એવી રુચિને ભાવના કહેવામાં આવે છે.
એટલે ચેતનભાઈ, મારો પ્રશ્ન એ જ હતો કે એ જે ભાવના જે છે મોક્ષ પ્રાપ્તિની કે મોક્ષ માત્ર માત્ર મોક્ષ અભિલાષ, તો એ ભાવના શ્રદ્ધારૂપ જ છે ને? તમે જેમ કહ્યું શ્રદ્ધાની જ રુચિ છે, તો ત્યાં જ્ઞાનની ક્રિયા પહેલા, તો ત્યાં જ્ઞાનની ક્રિયા પહેલા પણ શ્રદ્ધાની ક્રિયા આવી ગઈ ને?
ના, એટલે એમાં એવું છે કે સૌથી પહેલા તો જો રુચિ જ્યાં સુધી એની ચાલતી ન હોય ને ત્યાં સુધી તો રુચિ તો સૌથી પહેલી હોય છે ભાઈ. જ્યારે સૌથી પહેલામાં પહેલા, એટલે એમાં તમે એવી રીતે એમ વિભાગ આપણે પાડીને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ એક જુદો વિષય છે. પણ અહીંયા જે વાતની ચર્ચાની જે વાત આવી છે કે જ્ઞાનમાં પહેલામાં પહેલો આત્માને જાણવો, તો આત્માને જાણવાનું સાધન તો એની પાસે જ્ઞાન જ છે. જાણવાનું સાધન તો એની પાસે જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ જ છે, એ જ્ઞાનના ઉપયોગથી જ આત્મા જણાય છે એને. એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત અહીંયા આવી છે. બાકી એની જ્ઞાનની જ્ઞાનમાં જાણવું જ્યાં સુધી આત્માનું અને ન થાય ત્યાં સુધી એની રુચિ તો વર્તતી જ હોય છે ને, કે ભાઈ રુચિ તો હોય છે એને, આત્માની જિજ્ઞાસા હોય, આત્માની રુચિ હોય, ત્યારે તો એ જ્ઞાનમાં આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. એવું નથી કે ભાઈ એની રુચિ ન હોય ને ત્યારે પહેલા એમ કે એને જાણવાનો પ્રયત્ન ચાલુ થઈ જાય. પણ પહેલામાં પહેલું કામ શું થાય છે, જાણવું થાય છે શેમાં, તો કે જાણવું જ્ઞાનમાં થાય છે. હવે જ્ઞાનમાં જાણવું થાય છે, એ જ્ઞાનમાં જાણવા પૂર્વક જ ખરેખર સમ્યક રુચિ ઉત્પન્ન થાય છે, એમ અહીંયા ચર્ચાની શરૂઆત છે.
ચેતનભાઈ, ક્વેશ્ચન છે કે ગુરુદેવના પ્રવચનમાં એમ આવ્યું કે એક સંયોગક્ષમ જ્ઞાન છે અને એ અચેતન જ્ઞાન છે. પોતાના ચેતન જે ચૈતન્ય જ્ઞાન નથી, એ જે બહારમાં જે થઈ રહ્યું છે જાણવું જાણવું જાણવું, એ ક્ષયોપશમ જ્ઞાન છે અને અચેતન છે.
બરાબર છે. હા, એટલે જ્ઞાન જ્ઞાન છે ને એ ક્ષયોપશમ ભાવે હોય છે, અને શ્રદ્ધા અને ચારિત્ર છે ને એ ઔદૈહિક ભાવે હોય છે, જેમ વીર્ય ગુણની પર્યાય સંયોગ સંભાવે છે, જ્ઞાનની પર્યાય પણ સંયોગ સંભાવે છે, એવી રીતે શ્રદ્ધાની ચારિત્રની પર્યાય ઔદૈહિક ભાવે છે. એટલે જ્ઞાનનો સંયોગ સંભાવ છે, એ સંયોગસમ જ્યાં સુધી સમ્યક ન થાય ત્યાં સુધી એમાં ચેતનપણું લાગુ નથી પડતું, એ અપેક્ષાએ ગુરુદેવે એમ કીધું હોય. સંયોગસમ ભાવે જ્ઞાન રહેલું છે, પણ એ સંયોગસમ ભાવ જ્યાં સુધી સમ્યક ન થાય ત્યાં સુધી એમાં ચેતનપણું પ્રયુક્તું એમ નથી કહેવામાં આવતું, એ અપેક્ષાએ એને ગુરુદેવે એવી રીતે વાત લીધી હોય.
બહુ સરસ,
થેન્ક યુ ચેતનભાઈ. આજે આપણો આજનો સમય,
એક સવાલ છે. અચ્છા, એક ચેતનભાઈ સવાલ પૂછી લઉં, આપણે તમે નેક્સ્ટ ટાઈમ કવર કરજો અમને, કે આપણે જે વાત કરી કે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ અથવા તો સ્વભાવમાં જે ત્રિકાળ છે એનું નિષ્ક્રિયપણે જાણવું સદાય ચાલુ જ રહે છે, એ છે એક શુદ્ધ જ્ઞાનમાં એટલે સંયોગસમ જ્ઞાનમાં સમજાય એવું છે કે એનો ભાસ થઈ શકે એમ છે, કે ફક્ત આપણે આગમથી માની લેવાનું?
પરિણામ નિયમ શર્મા આવ્યું કે એને અંશ કહેવામાં આવે છે, જ્ઞાયક નો જ્ઞાન અંશ છે. તો એ જ્ઞાન અંશ છે, એ જ્ઞાન અંશ છે ને એ તો કોરો રહી ગયો છે, એ સ્વાભાવિક અંશ છે, એ લક્ષણ છે. તો એ લક્ષણ છે, એ લક્ષણ અંદર થી પ્રગટ થયું, એ આવ્યું તો એ જાણવું લઈને આવ્યું છે, અંદર થી એ જાણવું લઈને આવ્યું છે. એટલે તો આમાં આચાર્ય ભગવાને ત્રીજા પેરેગ્રાફમાં કીધું છે કે પરંતુ આવો જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, હવે એ સદાકાળ સ્વયં પોતે જ અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, તો એ આવી રહ્યો છે એ કેવી રીતે સિદ્ધ થઈ શકે આ વાત? તો કે અંદરમાં એવું કંઈક હોય તો જ પ્રાપ્તની પ્રાપ્તિ થાય. અંદરમાં એવું અંદરમાં એવું જાણવું દેખવું પડ્યું હોય તો જ બહારના ઉપયોગમાં અંદરનું જાણવું આવી શકે. એનાથી સિદ્ધ થાય છે કે બહાર ઉપયોગ આવ્યો એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો હોય તો અંદરમાં પણ એવું જાણવું ચાલુ છે. અને એ જાણવું ચાલુ છે એ ગુરુદેવ ઘણી જગ્યાએ ઘણા પ્રવચનોમાં આ વાત કહીએ છે. એટલે એ તો એ સિદ્ધ થાય છે, આ વર્તમાન ઉપયોગથી સિદ્ધ થઈ શકે છે.
બરાબર,
એમને કઈ એમ કોઈ આગમ થી માની લેવું એવું નથી, પોતાના પ્રયોગ થી પણ પોતાને ખ્યાલ આવે છે કે આ જ્ઞાન છે તો જાણવું તો ચાલુ છે. તો એ જ્ઞાન ક્યાંથી આવે છે? એ જ્ઞાનનો પ્રવાહ ક્યાં છે? જ્ઞાનનો પ્રવાહ બહારથી તો આવતો નથી. જેમ કે અલિંગ્રહણના બોલ છે, તો અલિંગ્રહણના બોલમાં એક આઠમો બોલ છે, એ આઠમા બોલમાં એમ આવ્યું છે કે ઉપયોગનો અંશ છે, એ ઉપયોગવાનમાંથી આવે છે, ક્યાંય બહારથી ઉપયોગ નથી આવતો. તો એ ઉપયોગવાનમાંથી ઉપયોગનો અંશ આવે છે અને એ અંશમાં બાગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો એ અંશ અંદરથી આવ્યો છે, તો અંદરમાં જાણવું દેખવું છે એ લઈને બહાર આવ્યો છે, એટલે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. પ્રવાહ ક્યાંથી આવે? પ્રવાહ વાનમાંથી જ આવે ને. તો પ્રવાહ વાનમાં એવું જાણવું દેખવું હોય તો જ પ્રવાહમાં જાણવું દેખવું આવે.
બરાબર.
એમાં છે ને, એક વાત હું તમને કરી દઉં કે એક આપણે જે રજનીભાઈ ગુરુપ્રસાદમાં જે લેખ છાપેલો છે ને આપણો 17-18 ગાથાનો, હા, એ લેખ છે ને એમાં છે ને આ બધી સ્પષ્ટતા બહુ કરેલી છે આપણે. એટલે કદાચ જો કોઈને એ વાંચવાની ઈચ્છા હોય ને તો એ છે ને એ તમે જરા એનો કઈ વ્યવસ્થા કરજો, કોઈને જોતો હોય તો. એમાં આ બધું સ્પષ્ટીકરણ છે આવી સહયોગનું.
એ લેખ છે ને અમારી વેબસાઇટ પર મૂકી દેશું. બધાને વિનંતી છે કે બાય ધ મિડલ ઓફ નેક્સ્ટ વીક ધેટ આર્ટિકલ વિલ બી ઇન અવર jainism.us, સો પ્લીઝ રીડ ઇટ ઇન એડવાન્સ એન્ડ બિફોર ધ નેક્સ્ટ સેશન વીલ પુટ ઇટ ઇન અવર વેબસાઇટ jainism.us અંડર એડલ્ટ એજ્યુકેશન.
અને રજનીભાઈ, આવતા રવિવારે આપણો સ્વાધ્યાય નહીં રહીએ, કારણ કે અમારે છે ને હમણાં અઠવાડિયા માટે સુમત પ્રકાશજી આવે છે 8 તારીખથી. એટલે 8 તારીખથી 14 તારીખ સુધી એનો સ્વાધ્યાય છે મંદિરમાં, સવારે અને સાંજે 2 ટાઈમ. એટલે આવતા રવિવારે આપણું સેશન નહીં થઈ શકે, એના પછીના રવિવારે આપણે પાછું આપણું ચાલુ કરશું.
ચેતનભાઈ, આપે જે જ્ઞાન ચેતના સમજાવીને અને એને પકડીને આગળ વધવાનું જે કીધું એ બહુ સરસ કીધું, અને એનાથી ઘણો ખુલાસો થયો. આપનો બહુ બહુ આભાર.
ચેતનભાઈ,
જય જીનાથ. ચેતનભાઈ,
હાજી હાજી.
ચેતનભાઈ, રસિકભાઈ બોલું છું. જય જીનેન્દ્ર.
હા, જય જીનેન્દ્ર. રસિકભાઈ, જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. જીનુવાની સ્તુતિ અને નાની ભક્તિ લેવાની છે તો
લઉં છું. જય જીનેન્દ્ર. यदि भव सागर दुख से भय है तो तज दो प्रभाव को, करो चिंतवन शुद्धात्म का पालो सज स्वभाव को, नर पशुदेव नरक गतियों में बीता कितना काल है, फिर भी समझ नहीं पाए या भववन अति विकराल है, तजो शुभाशुभ भाव यही शुद्धोपयोग की ढाल है, किया तत्व निर्णय जिसने वह जिनवाणी का लाल है, द्रव्य दृष्टि से समकित निदिपा कर लो दूर विभाव को, यदि भव सागर दुख से भय है तो तज दो प्रभाव को, पाप पुण्य दोनों जग सृष्टा इनमें दुख भरपूर है, इनकी सुलझन पाई तो फिर सुख अति दूर है, इस प्रकार प्रभावों में अब तक प्राणी चकचूर है, पर विभाव को नष्ट करे जो वह ही सच्चा शूर है, समकित औषधि से अच्छा कर लो अनादि के गाव को, यदि भव सागर दुख से भय है तो तज दो प्रभाव को, बीती रात प्रभात हो गया जिनवाणी का सूर्य बजा, जिसने दिव्य ध्वनि हृदयंगम की उसके उर सूर्य सजा, आत्मज्ञान का देख उजाला भाग रहे पर भाव सजा, चिदानंद चैतन्य आत्मा का अंतर में नाद गजा, समकित की सुगंध मय के अब देखो ज्ञायक भाव को, यदि भव सागर दुख से भय है तो तज दो पर भाव को, तो तज दो भर भाव को, नित्य बोधिनी जिनवाणी मातनो जय हो। आ निकृष्ट पंचम काल मा अध्यात्म युगना सर्जनहार अंभव्य जीवो ने मोक्ष मार्ग देखानार परम उपकारी श्री कहान गुरुदेव नो जय हो। प्रथम मूर्ति भगवती मातनो जय हो।
जय हो।
सनातन बीत राग धर्म नो जय हो।
जय हो।
जय जिनेन्द्र।
जय जिनेन्द्र।
जय जिनेन्द्र।
जय जिनेन्द्र। जय जिनेन्द्र।
जय जिनेन्द्र।
जय जिनेन्द्र।
जय जिनेन्द्र।